जुष्टौ मुक्तगणैर्निजाक्षरपदे दिव्याकृतिसादरम् यो भक्तौ प्रगटिबभूवदयया धर्माज्जनश्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्याये तम हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपदय कोटि कोटि मुक्त सुखद मूर्तय श्री राजाधिराजा करुणा निधाना अति मनोहराय नमो नमः। परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वप्रकाशकाय सर्वांतर्यामिने सर्वावतारिणे सर्वकर्म फल प्रदात्रे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः। ज्ञानानंदेक स्वरूप कारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंद दायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। कठिन तप कारिणे एकाकी वनवासी ने अति कृशांगाय महातपस्वी ने तेजस्वी ने श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु जन सुखदाय साधु हृदयाय साधु प्रियाय साधु सेवकाय लौजाश्रम वासिने श्री सरजुदासाय पार्षद वर्याय नमो नमः। बालरूपाय महामनोहराय अति कोमलांगाय बाल रूपाय श्री घनश्यामाय छपैया वासिने नमो नमः। अखंड हरि स्वरूप निमग्नाय महासमर्थाय सर्व परमहंस शिरोमणि उभय देशाचार्योपरि सद्गुरु श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद मुनये नमो नमः। पंडित प्रवर नित्यानंद स्वामी ने कविवर श्री ब्रह्मानंद स्वामी ने दासमूर्ति सुखानंद स्वामी ने त्यागमूर्ति कृपानंद स्वामी ने सिद्धमूर्ति शतानंद स्वामी एवं स्वरूपानंद स्वामी ने समाधिवते सच्चिदानंद स्वामी ने तत्सेवक सिद्धानंद स्वामी ने महासमर्थ व्यापकानंद स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने आनंदानंद स्वामी ने वचन सिद्ध भाई रामदास स्वामी ने वैराग्य मूर्ति निष्कान स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने धर्म मूर्ति भायत्मानंद स्वामी ने इत्यादि सर्व परमहंसेभ्यो नमो नमः। मम गुरु श्री राधा रमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्वधामस्तु सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः। वाला भक्तो, श्री स्वामीनारायण मंदिर तीर्थराज कुंडल धाम आयोजित आ रवि सभा छे। विक्रम संवत 2070 चैत्र सुद सात्यम तारीख 6 एप्रिल 2014 छे। श्रीमद श्री सतानंद स्वामी कृत शिक्षापत्री भाष्यनी आपणे कथाने आगळ आगळ करता जईए छीए, तेने अनुसारे આજની કથામાં આપણે આગળ વધશું। 41મો શ્લોક આપણે આવ્યા હતા ગત રવિ સભામાં। 41મા શ્લોકના પહેલા પાદની કથા કરી હતી, કૃષ્ણ દીક્ષામ ગુરુ પ્રાપ્તેહી। એમાં આપણે 3 પોઈન્ટ ચર્ચી ગયા, કૃષ્ણ, કૃષ્ણ દીક્ષામ, ગુરોહો પ્રાપ્તે। કૃષ્ણ દીક્ષામ, શ્રી કૃષ્ણની દીક્ષા કેમ એ ચર્ચ્યું હતું। પછી કૃષ્ણ દીક્ષામ, ભગવાનની દીક્ષા લેવી, કૃષ્ણ દીક્ષા શ્રેષ્ઠ બતાવી છે એટલે। પછી ગુરોહો પ્રાપ્તે, ગુરુ ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી। હવે આજ આપણે દીક્ષા શબ્દ ઉપર ચર્ચવાનું છે। પ્રથમ પ્રશ્ન ઉઠે છે, દીક્ષા એટલે શું? દીપયત્યાસુ વિજ્ઞાનમ મોહંચ ક્ષાલયત્યતઃ દીક્ષેતિ કથિતા સદ્ભિઃ પ્રાપ્તવ્ય વૈષ્ણવી સ્તુષા। વિજ્ઞાનમ આસુ દીપયતિ, જે વિજ્ઞાનને તત્કાળ દીપાવે, પ્રગટાવે। મોહંચ ક્ષાલયતિ, તમામ પ્રકારના મોહને ધોઈ નાખે એને સાધુ સંતો દીક્ષા કહે છે। સાતુ વૈષ્ણવી પ્રાપ્તવ્ય, તે દીક્ષા વૈષ્ણવી ધારણ કરવી। ઘણા પ્રકારની દીક્ષાઓ હોય છે, પરંતુ વૈષ્ણવી દીક્ષા લેવી, વૈષ્ણવી દીક્ષા એટલે કે કૃષ્ણ દીક્ષાની મહત્તા આગળ આપણે કહી ચૂક્યા ગત રવિ સભામાં। તે દીક્ષા વિધિસરના આપણને સભ્ય બનાવે છે, સત્સંગી પદ આપે છે। દીક્ષા 2 પ્રકારની છે એવું ભાગવતમાં કહ્યું છે, સત્સંગી જીવનમાં છે। સામાન્ય દીક્ષા, વિશેષ દીક્ષા, અને તે બંને દીક્ષામાં મંત્ર અપાય છે। સામાન્ય દીક્ષામાં સામાન્ય મંત્ર, વિશેષ દીક્ષામાં વિશેષ મંત્ર આપવામાં આવતો હોય છે। સ્પષ્ટતા કરું તો સામાન્ય દીક્ષામાં શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ, વિશેષ દીક્ષામાં બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મિ, જે ખાસ સાધુ અને દીક્ષામાં આપે છે। શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ એ ગૃહસ્થ લોકોને આચાર્ય મહારાજ શ્રી કાનમાં 3 વાર આપતા હોય છે। ગુરુ શબ્દથી ધર્મવંશી આચાર્ય જાણવા એવી આગળ સ્પષ્ટતા થઈ ચૂકી છે એમના લક્ષણો સાથે। પરંતુ વાલા ભક્તો, શરણાગતિ માટે લેવાતા વર્તમાન એ સામાન્ય બાબત કહેવાય છે, જેને આમ ગણીએ તો દીક્ષામાં સમાવેશ અપાયો નથી। શરણાગતિ લેવડાવી, સંતો પાસે કંઠી બંધાવી એવું આપણે કહીએ છીએ, ત્રીજી બાબત છે. અર્થાત કંઠી બંધાવે, ભગવાનની શરણાગતિ લે, કોઈ સદગુરુ પાસે જઈને વર્તમાન ધરાવે, આ હાવ પહેલી પ્રાથમિક બાબત છે. પછી સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ અનુસારે આચાર્ય શ્રી મહારાજ પાસેથી ગુરુ મંત્ર લે, એ બીજી બાબત થઈ. પછી ત્રીજી દીક્ષા કે ત્રીજી બાબત કહો, એ છે વિશેષ દીક્ષા. એમાં સાધુ થાય ત્યારે તેને વિશેષ દીક્ષા અપાય છે એવું પણ છે, અને કોઈ ગ્રહસ્થ જો સંસાર વ્યવહાર આદિકનો ત્યાગ કરી સમર્પિત થઈ સાધુ સંતો જેવા વર્તમાન પાળે આત્મનિવેદી ભક્ત થાય એને પણ એ દીક્ષા આપવામાં આવે છે. એવું બધું બહુ લાંબુ લાંબુ બધું દીક્ષા વિધિના ગ્રંથોમાં લખ્યું છે. સત્સંગી જીવનમાં 8 અધ્યાય છે. આચાર્ય વિહારલાલજી મહારાજે પણ એક દીક્ષા વિધિનો આખો મોટો ગ્રંથ લખ્યો છે. જોકે એ બધા ગ્રંથોમાં જે કાંઈ વિધિઓ લખાણી છે એને ક્યારેય અમલમાં કોઈએ મૂકેલ નથી. પરંપરામાં જે બધું ચાલ્યું આવે છે તે બહુ ટૂંકમાં ચાલ્યું આવે છે, એમાં તો બહુ લાંબી લાંબી વિધિઓ છે. એ પ્રમાણે તો ક્યારેય કોઈ દીક્ષાએ દીધી હોય ને કોઈ લીધી હોય એવું બન્યું નથી. લખાણું એટલું જ. અમલમાં ક્યારેય કોઈ આચાર્યોએ કે કોઈ દીક્ષાર્થીએ એ મૂકેલ નથી ને એમ કોઈ દીક્ષા દીધી નથી ને એમ કોઈ લીધી નથી. પણ ગ્રંથમ બધું પડ્યું છે. પણ એક વાત ધ્યાનથી સાંભળી લો, આપણા સંપ્રદાયની પરંપરા એક અજોડ અને અનુપમ છે કે જે પ્રેક્ટિકલી છે, સુપાચ્ય છે, સર્વગ્રાહ્ય છે, અને ઠેઠ રામાનંદ સ્વામી વખતથી હાલી આવેલી છે, અને એમાં જ હવ અને આનંદ અને હવ ને સમાસ આજ દિન સુધી થતો રહ્યો છે. એ પરંપરા છે શરણાગતિ લેવાની. એ સંપ્રદાયની પરંપરાથી ચાલી આવતી પ્રણાલિકા અનુસાર આ શરણાગતિને બહુ મોટું વજન આપવામાં આવ્યું છે, અને એને અનુસારે બધાએ ભજન કર્યું છે અને કલ્યાણ પામ્યા છે. કેમ જે જેને સંતોએ વર્તમાન ધરાવ્યા હોય છે તેનું તરત જ પ્રારબ્ધ બદલાઈ ગયેલું અનુભવાયું છે. આ અનુભવાયું છે. સંતો કંઠી બાંધે ત્યારે કોઈ મંત્ર જપવા માટે આપતા હોતા નથી, ગુરુમંત્ર નહીં આપતા. એ મંત્ર તો આચાર્ય શ્રી આપે છે, એમને એ મંત્ર આપવાનો અધિકાર છે, મુમુક્ષો એમની પાસેથી લઈ લેવો જોઈએ. પરંતુ સંતો વર્તમાન ધરાવે છે પહેલેથી, એમને એમનો અધિકાર શ્રી હરિજી મહારાજે જ આપેલો છે, ચાલ્યો આવે છે પરંપરામાં. અને એમાં જેને સંતોએ વર્તમાન ધરાવ્યા હોય એના જીવનમાં બહુ જ કાંતિ સર્જાણી છે એવું હવને અનુભવાયું છે. અને શ્રીજી મહારાજે એને સત્સંગી સ્વીકારી પોતાનો માની લીધો છે, અક્ષરધામમાં મોકલી દીધો છે. એવા તો કેટલાય દાખલાઓ, પ્રસંગો, પરચાઓ છે, એ હું આગળ બતાવીશ. અહીંયા એટલી વાત સમજી લઈએ કે મુમુક્ષુઓ શરણાગતિ કઈ રીતે લે છે, સંતો પાસે કંઠી કઈ રીતે બંધાવે છે, સંતોને પોતાના ગુરુ માની એને કઈ રીતે હોંપાય છે. તો તેમાં સંતો શરણાગતિ મંત્ર બોલાવરાવીને મુમુક્ષુને કંઠી બાંધે છે. ક્યારે બાંધે છે? તો જ્યારે મુમુક્ષુ સંતો પાસે વર્તમાન ધારણ કરાવવા કંઠી બંધાવવા આવે છે ત્યારે. ક્યારે આવે છે? તો પ્રથમ બાઈ ભાઈ, સગા સ્નેહી, મિત્રો, આડોશી, પાડોશી, શેઠ, નોકર, પત્ની કે પતિ વગેરે વગેરે જો સત્સંગી હોય અને તેમના યોગમાં કોઈ મુમુક્ષુ આવ્યો હોય અને એમને એમના યોગથી સત્સંગનો રંગ લાગ્યો હોય તો પછી તેને જેના દ્વારા સત્સંગનો રંગ લાગ્યો હોય તે સંતો પાસે કંઠી બંધાવડ આવે છે, મોકલે છે કે સાથે લઈને આવે છે કે આમને સ્વામીજી કંઠી બાંધો, એને ગુરુ ધારણ કરાવવા છે, તમે એમના ગુરુ બની એમને હંમેશા માર્ગદર્શન દેતા રહેજો ભગવાન સુધી પહોંચે ત્યાં સુધી. અથવા સંતોની સભા કંઈક હોય, પારાયણ હોય, વિચરણ હોય, નાના મોટા ઉત્સવ હોય, સમૈયા હોય, એમાંથી પણ કેટલાક માણસોને સત્સંગ લાગે છે, ગુણ આવે છે, સત્સંગી થવાનું મન થાય, ભક્ત થવાનું મન થાય, દુરાચાર કુસંગ વગેરે ત્યાગવાનું મન થાય છે અને કલ્યાણની ઈચ્છા થાય છે, અને એ પછી સંતોને હારા ગુરુને ગોતીને એની પાસે કંઠી બંધાવડાવે છે, ગુરુ ધારણ કરે છે. અથવા સત્સંગી મા બાપ હોય, એમને ત્યાં બાળક જન્મ્યું હોય તો એ બાળકને હાવ નાની વયમાં સંતો પાસે લાવીને વર્તમાન કંઠી પહેરાવીને શ્રીહરિની શરણાગતિ લેવડાવે છે. આ રીતે મુમુક્ષુઓ સંતો પાસે વર્તમાન ધારણ કરે છે. સદગુરુ સંતો વર્તમાન ધરાવતી વખતે જમણા હાથમાં જળ આપે છે, આમ હાથ રખાવે છે અને વરુણ દેવની સાક્ષી રાખી નીચે મુજબ શરણ મંત્ર બોલીને એની પાસે બોલાવડાવે છે અને શરણાગતિની પ્રતિજ્ઞા કરાવે છે. એ મંત્ર છે, કાલ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ શ્રી કૃષ્ણમ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ. શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ. આ મંત્રનો અર્થ એવો થાય છે, જે મુમુક્ષુ પાસે સદગુરુ બોલાવડાવે છે, આ કોઈ જપ કરવાનો મંત્ર નથી, આ શરણ મંત્ર છે, મુમુક્ષુ બોલીને પ્રતિજ્ઞા લે છે. કાળ માયા પાપ કર્મ અને યમદૂતના ભય થકી બીને હું પરમાત્માને શરણે થવા આવ્યો છું, એ ભગવાન શ્રી હરિ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, એવો આનો અર્થ છે. આ મંત્ર બોલાવડાવે ત્યારબાદ ગુરુ ગળામાં કંઠી પહેરાવે, પાણી મિલાવડાવે અને પંચ વર્તમાન પાળવાની પ્રતિજ્ઞા કરાવડાવે છે, નિયમો આપે છે, સાથે સાથે થોડોક ઉપદેશ આપે છે. જો પાત્ર હોય તો એને પૂજા પેટી આપે છે, તિલક ચાંદલો આપે, વચનામત આપે, શિક્ષાપત્રી આપે, માળા આપે, થોડી શિખામણી આપે, ભલામણી કરે, ભગવાનની વાતો કરે અને બળ પોષે. અને સંતો કે આજથી તું ભગવાનનો દાસ થયો, સત્સંગી થયો, હવે તારાથી કુસંગીના જેવા ફેલ ફતુર કરાય નહીં. કેમ જે તું ભક્ત થયો છો, ભગવાને હવે તને પોતાનો માન્યો છે અને તે ભગવાનને પણ પોતાના સ્વીકારી લીધા છે, માટે સત્સંગીને શોભે એવું જીવન રાખજે, ભગવાનની આજ્ઞાપરાયણ રહેજે, સાધુનો અવગુણ લેશ નહીં, હરિભગત સાથે હેત રાખજે, ભગવાનનો સર્વોપરી દંડ નીચે રાખજે, ભગવાનની નાની મોટી આજ્ઞા ઉપર ખબરદાર થઈને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવા અને સાવધાન રહેજે, સંપ્રદાયની સેવા કરજે, કથા વાર્તા વગેરેનો યોગ રાખીને તું અજ્ઞાન ટાળજે અને સમજણ કેળવજે, આવી બધી એને સલાહ આપે છે સંતો. અને પછી એ જેની પાસે કંઠી બંધાવે છે એને પોતાના ગુરુ માને છે, માર્ગદર્શક માને છે, અવારનવાર એના સમાગમમાં રહે છે, એમની પાસેથી કાંઈ પણ પ્રસંગે સલાહ લેતો રહે છે, અને એમ એ જીવ ભગવાન સુધી પહોંચી જાય છે. અને તે શરણાગતિ લેવી તે સૌને માટે આવશ્યક પ્રાથમિક બાબત છે. તેથી શ્રીહરિના ભાઈઓ રામ પ્રતાપભાઈ આદિક ધર્મકુળને પણ મુક્તાનંદ સ્વામીએ કંઠી બાંધી હતી અને એ પરંપરા ચાલુ જ હતી. અને એટલે તો વિહારીલાલજી મહારાજે પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે કંઠી બાંધી હતી. એમણે પોતે સ્વરચિત હરિલીલામૃત ગ્રંથમાં આ રીતે ગુણાતીતાનંદ સ્વામીની વંદના કરતી વખતે કહ્યું છે, મને સત્સંગીના શુભ નિયમ આપી સુખી કર્યો, દયાણી વાણી વધી શુભ વળી સંશય હર્યો, કર્યો એવો જેવો ઋષ કુળપતિને મન ગમું, ગુણાતીતાનંદમ સકલ ગુણ કંદમ નમો નમો. ગુણાતીતાનંદ સ્વામીને પોતાના વર્તમાન ધારણ કરાવનારા ગુરુ માનીને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ વંદના કરે છે કે મને સત્સંગીના વર્તમાન પંચવર્તમાન પ્રાથમિક જે શરણાગતિ લેવડાવનાર જો કોઈ હોય તો એ મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, એમણે મને સુખી કર્યો છે, ભગવાનને આશ્રય કર્યો છે, ખૂબ દયા આણી ખરેખરી મીઠી વાણી બોલીને મારા બધા સંશયોનો એમણે નાશ કર્યો છે, મને જ્ઞાન દાન આપ્યું છે, એવો બનાવ્યો મને, એવો બનાવ્યો કે પરમાત્માને હું વાલો લાગું, એવા મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને, ગુણના સાગરને, ગુણના મૂળને હું વંદન કરું છું. આમ વિહારીલાલજી મહારાજ આચાર્ય શ્રી પોતાને શરણાગતિ અપાવનાર, વર્તમાન દીક્ષા અપાવનાર ગુરુ ગુણાતીતાનંદજીની વંદના હરિ લીલામૃત ગ્રંથના આરંભમાં કરે છે. આનાથી એ સાબિત થઈ ચૂક્યું છે કે વર્તમાન ધારણ હોવ કોઈને કરાવવા જરૂરી છે, એ પ્રાથમિક વિધિ છે. અને સદગુરુ જ્યારે કોઈ પણને પંચવર્તમાન પાળવાના નિયમ આપવા કંઠી બાંધી વર્તમાન ધરાવે ત્યારે એ જીવના બહુ પાપો બળી જાય છે. ઓનલી એક પ્રારબ્ધ કર્મ સિવાય ઢગલા મોઢે એના જે સંચિત કર્મો હોય એ બધા બળી જાય, અને હવે પછી એને નવા ક્રિયામણ પાપ કરવાના હોય નહીં. ત્રણ પ્રકારના પાપ છે, સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામણ. સંચિત એટલે જથ્થો, પ્રારબ્ધ એટલે જન્મ ધારણ કરતી વખતે જથ્થામાંથી થોડોક ભાગ કાઢીને એને દેહ ને દુનિયા સર્જી આપી એને ભોગવવાના હોય સુખ દુઃખ એ, અને ક્રિયામણ કે એ જે હવે નવા કરવાનો છે તે. સંચિત કર્મ બધા કંઠી જેવી બાંધે ને સદગુરુ કોઈને માથે રાખે એટલે બળીન રાખ થઈ જાય, જે કરોડો કોટડીઓ ભરી છે. હવે આ જન્મ પૂરતું જે પ્રારબ્ધ એને વાપરવા કર્મ ફાળવી આપ્યું છે એ સુખ દુઃખ એને ભોગવી લેવા પડે, કંઠી બાંધીને શરણાગત થયા પછી પણ, સત્સંગી થયા પછી પણ. અને સત્સંગી થઈ ગયો એટલે પંચવર્તમાન લાગુ પડી ગયા, ફેલ ફતર ને પાપ એને છોડવાના હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે રહેવાનું હોય, એટલે નવા ક્રિયામણ તો થાય નહીં, નવું પાપ થાય નહીં, જૂનું જમા થયેલું બળી જાય, પ્રારબ્ધ પૂરતું ભોગવીને પૂરું કરીને ડંકો વગાડીને ધામમાં જાય. આ કહેવાય શરણાગતિ સ્વીકારી વર્તમાન ધાર્યા કંઠી પહેરી. વાલા ભક્તો, જોકે આ વિધિને ઘણા ઘણા નામથી લોકો જાણે છે, આ પ્રાથમિક વિધિને શરણાગતિ લીધી એમ કહો, વર્તમાન ધરાવ્યા એમ કહો, કે વર્તમાન દીક્ષા લીધી એમ કહો, કે કંઠી બંધાવી એમ કહો, કે ગુરુ ધારણ કર્યા એમ કહો, સત્સંગીના નિયમ ધરાવ્યા એમ કહો, જે કહેવું હોય તે કહી શકો છો. પણ કંઠી બંધાવ્યા પછી ઘણી બધી એના જીવનમાં ક્રાંતિ સર્જાય છે, એવી ક્રાંતિ પછી ક્યારેય કોઈ વિધિમ સર્જાતી નથી. પછી તમે સાધુ થાય તો એવી ક્રાંતિ ન સર્જાતી જેવી પ્રથમ ગુરુ બાવડું જાલીને પાણી આપીને જે મુકાવે અને કંઠી ગળામ નાખે ને જે દૈવત પ્રગટે છે એ અજબ ગજબનું હોય છે. આ વાતને તમે અમે બધા જાણીએ છીએ, બધાને ખબર છે. અને વાલા ભક્તો, સત્સંગી જીવનમાં પણ એકાંતિક ગુરુ થકી વર્તમાન દીક્ષા લેવાનું સ્પષ્ટ લખ્યું છે. બીજા પ્રકરણના 51માં અધ્યાયના 9માં શ્લોકમાં શ્રી હરિએ સુરતમાં ભાલચંદ્ર શેઠને ઉદ્દેશીને આ શ્લોક કહ્યો છે. સંપ્રાપ્ય દીક્ષા મિહ ભક્તિ ધર્મ युक्ताद् गुरोर् भागवतीं नरः प्राक् अर्चाम् तत प्राप्य तदुक्तरीत्या भक्तिं विदध्यादपतन्द्रि विष्णोः। अर्थात धर्मनिष्ठ भक्तिनिष्ठ सद्गुरु थकी पहला भागवती दीक्षा ग्रहण करवी अने तेमने आपेली भगवाननी मूर्तिनी भक्ति तेमना कया प्रमाणे सावधान थईने करवी आ श्लोक नु गुजराती थे। आ श्लोक नी अंदर केवा सद्गुरु पासे थी आ वर्तमान दीक्षा लेवी ते पण विशेषणोथी स्पष्ट कर्यु के धर्मनिष्ठ एवं भक्तिनिष्ठ भक्ति धर्म युक्तात जेनम आज्ञा उपासना दृढ़ होय एवा गुरोर गुरु थी भागवतीम नर प्राक दीक्षाम यह संप्राप्य भागवती दीक्षा ने प्राप्त करे अने त्यार पछी अर्चाम तत प्राप्य ये सद्गुरु भगवान की पूजा अपने आपे फोटो आपे बस एमनी भक्ति गुरु ना कया प्रमाण करवी सावधान पणे करवी तो जीवन जरूर कल्याण थाय छे। आ बधी परंपरा अपना संप्रदाय मां एम नाम अकबंध चाली आवे छे एटले तो संप्रदाय नी अंदर दीक्षा गुरु अने ज्ञान गुरु एवा बे गुरु ना भाग पड़ी गया। साधु संतो आपने कथा वार्ता द्वारा हमेशा ज्ञान आप्या करे छे एटले ई आपड़ा ज्ञानदाता गुरु थाय छे शरणागति लेवनारा गुरु छे एटले दरेक सत्संगीओने साधु पण एक गुरु होय छे। महाराज तो पोते सर्वावतारी पुरुषोत्तम नारायण हता उद्धव संप्रदायनी गादी उपर बैठीने आचार्य प्रवर धर्म धुरंधर थया हता तो पण महाराजना शिष्य मुक्तानंद स्वामी गोपालन स्वामी वगैरे हता एमने महाराजनी समकालीन वर्तमान मा पण शिष्य समुदाय मोटो हतो। गोपालन स्वामी ने केटलाक शिष्य हता मुक्तानंद स्वामी ने गुणातीतानंद स्वामी हता त्यागी शिष्य पण हता अने गृहस्थ शिष्य पण हता ए बधा ज ए काल थी ज गोपालन स्वामी ने गुरु मानता गुणातीतानंद स्वामी ने गुरु मानता ब्रह्मानंद स्वामी ने गुरु मानता અને સ્વામિનારાયણ ભગવાનને એ સર્વોપરી ભગવાન માનતા। આ રીતે સ્વામિનારાયણ ભગવાન ધર્માચાર્ય હતા પરમાત્મા હતા એ ટાણે ગૃહી ત્યાગીના ગુરુઓ સાધુ હતા એટલે સાધુ શરણાગતિ લેવડાવનારા જ્ઞાન ગુરુઓ ગણાય છે અને દીક્ષા આપનારા આચાર્ય દીક્ષા ગુરુ ગણાય છે। આમ દરેકને બે ગુરુઓ થયા। આ રીતની આ સંપ્રદાયની આખી વ્યવસ્થા છે જેને તમે અને અમે બધા જાણીએ છીએ। પરંપરાથી આ બધું આમ હાલે છે અને જીવના કેટલાયના કલ્યાણ આ રીતે થયા છે અને વર્ષો સુધી આમ ચાલશે ને થશે। હવે સવાલ એવો ઉભો થયો કે દીક્ષા ન લે તો શું તકલીફ પડે, શું કઈ મોક્ષ્યા નહીં થાય એવો પ્રશ્ન। તો અભિધાન ચિંતામણીમાં તથા શ્રીધર સ્વામીએ એના ઉપર થોડો પ્રકાશ પાડ્યો છે કે અદીક્ષિતની ભક્તિથી બીજબળ થાય છે। દીક્ષા ભિક્ષા ન લીધી હોય, કોઈની પાસે કંઠી ન બંધાવી હોય કે ગુરુ મંત્ર ન લીધો હોય, એવું કર્યું અને એમના ભજન કરતો હોય બીજબળ થાય, પણ ભક્તિ સફળ ગણાતી નથી। ભજન નિષ્ફળ નથી પણ સદ્ય મોક્ષ ન થાય। આટલું સ્કંદ પુરાણમાં મહાદેવજી સતીને કહે છે પાર્વતીજીને કે દીક્ષા લઈને ધર્મ પાળીને ભજન કરનારની ભક્તિ સફળ થાય છે, અદીક્ષિતે પરમાત્માનું શરણ સ્વીકાર્યું નથી તેથી તેનું જીવન જ આખું નિષ્ફળ છે। ભાઈ હવે એક વાત એવી કરે છે કે દીક્ષા લેવા રૂપી આજ્ઞાનો હેતુ શું છે? ભાઈ કે આ દીક્ષા લેવી એવી આજ્ઞા મહારાજે કરી, આ 41માં શ્લોકની પહેલી આજ્ઞા, એનો હેતુ તો કે એનો હેતુ એટલો દેખાય છે કે આશરો એકનો જ કરવો જોઈએ, અને એ દીક્ષા લીધી હોય તો જ એ વાત બરાબર ફિટ થાય કે ભાઈ અહીં દીક્ષા લીધી છે આપણે, આને માનની છે, એકને જ મનાય. આ એક માનસિકતા ઊભી કરવાનો બાહ્ય ઉપચાર છે, નિયમ છે. જુદા જુદા સ્થાને આશરો કર્યો હોય તે કંઈ પામે નહીં. હો જગ્યાએ તમે 10-10 ફૂટ કૂવા ખોદો તો એકમાં પાણી ન આવે, એક જગ્યાએ ઊંડું ખોદો તો પાણી આવે. એમ કોઈ એકને આશરે રહ્યો તો એને માથે પડ્યા હોય તો એની જવાબદારી થઈ જાય. એટલે આપણું જરૂર એ ધ્યાન રાખે ને કલ્યાણ કરે. એટલે કોઈ એકની પાસેથી ગુરુ ધારીને એને રાજી કરીને એની સેવા કરીએ, એની પાસે દીક્ષા લઈને એના થઈને રહીએ. એમ જો આશરાની દ્રઢતા થાય તો જીવનું જરૂર ઊડું થાય. એ હેતુથી આ દીક્ષા લેવાની આજ્ઞા કરેલી હોય એવું સ્પષ્ટ દેખાય છે. એના માટે શાસ્ત્રીય પ્રમાણ છે, એકમ એવ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એકમ એવ, એક ભગવાનને જ વિશે પતિવ્રતાની ટેક રાખ, બરાબર જોડાઈ જાય એકમાં. નીચાશ્રયો ને કર્તવ્ય, કર્તવ્ય મહદાશ્રય. એમાં ભાઈ આશરો નીચનો ન કરવો, પાછો મોટાનો આશરો કરવો. હારા ગોતીને આપણે હોપાવું ગમે ને નહીં. એક વાતની સ્પષ્ટતા સાંભળી લ્યો કે આપણે સમજીએ કે ન સમજીએ પણ આપણે ભગવાનના આશરે આમ તો સામાન્યપણે છીએ જ. બધું ભગવાનને આધારે એને આશરે છે તો આપણે ક્યાં નહીં હોઈએ. ભગવાનને ન માને નાસ્તિક હોય, ભગવાનને આધારે તો છે જ, એને આશરે જ છે ને, એમ કાંઈ આશ્રિત થઈ જતા નથી. પરંતુ જો મનથી સ્વીકારી લઈએ ભગવાનને, નાથ સ્વીકારીએ, સર્વ પ્રકારે પરમાત્માને આપણે એના થઈને એને માથે માનીએ તો એ જરૂર સર્વ પ્રકારે આપણી રક્ષા કરે. એમની કૃપાનો બહુ મોટો લાભ થાય છે. એમની કૃપા આમ તો સર્વત્ર સૌની ઉપર એક સમાન વર્ષે છે, પરંતુ જે એનો દાસ થાય, એનો આશ્રિત થાય, એના ઉપર તો કૃપા બરાબરની લાભાન્વિત થઈને રોકાઈ પડે છે. એને બહુ મોટું ઉબ્બળ રહેશે ભગવાનનો સ્વયં, બહુ મોટા ફાયદા થાય છે. માટે શરણાગતિ લેવી, આશ્રિત થવું, દીક્ષા લેવી, આ જરૂરી છે. હવે જે ભક્ત શરણાગતિ લે, દીક્ષા લે, આશ્રિત થાય, ભગવાનને સ્વીકારે, ભગવાનનો થાય, એને ફાયદાઓ શું થાય? બધા જ ફાયદા થાય. ટૂંકમાં જેટલા કહો એટલા થાય, સવાલ જ નથી. આમ ગણીએ તો કાળકર્મ માયાથી રક્ષા થાય. હે, પ્રારબ્ધ ફરી જાય. હું હમણાં તમને બતાવું છું બધું શું શું થાય દાખલા સાથે. અશક્યનું શક્ય થાય. લૌકિક આધ્યાત્મિક બંને પ્રકારે રક્ષા થાય, ઉન્નતિ થાય, અને અંતે અક્ષરધામ પમાય. જેવી તેવી તાકાત નથી, શરણે થવાની, દીક્ષા લેવાની તાકાત જેવી તેવી નથી. વાલા ભક્તો, જેમ લગ્ન સમયે અગ્નિની સાક્ષીએ પુરુષ સ્ત્રીનું કાંડું જાલે, હાથ જાલે, અને જેવું સ્ત્રીનું કાંડું પુરુષ જાલે એટલે સ્ત્રીનું ગોત્ર બદલાઈ જાય, પાછળ નામ બદલાઈ જાય, અને બે જણા ભેગા જોડાય એટલે એ પ્રમાણે પ્રારબ્ધ સ્વતંત્ર હોય એ ફરી જાય ને બેનું ભેળું થઈ જાય, બદલાઈ જાય. બસ એમ જ વર્તમાન દીક્ષા લે ત્યાં જ પ્રારબ્ધ પલટાઈ જાય છે. સાધુને હાથ જોડ્યા, શરણે થયો, કંઠી બાંધી એટલે આય ભૂઆઈ નવું થાય. બોલો, તમે કહેશો કે આવી વાત અમને ગળે ન ઉતરે. ગળા ઉતારવા માટે એક દાખલો જ દઉં. જેતપુરમાં ડાયાભાઈ કરીને એક બહુ સારા હરિભગત હતા. અક્ષર પુરુષદાસજી સ્વામીની વાતોમાં આ પરચો લખાણેલો છે, એમનો અનુભવ એલો, એટલે મારે ને તમારે આ વાત ગળે ઉતારવી જ રહી. આ ડાયાભાઈ સારા હરિભગત. સારા હરિભગતનું એવું સહેજે લક્ષણ હોય, એના યુગમાં આવનારને તે ભગવાનની વાતો કરે, એમાંથી કોકને સત્સંગ લાગી જાય. એક કણબીના છોકરાને સત્સંગ લાગી ગયો. સત્સંગના સંસ્કાર ડાયાભાઈએ વિશેષ આપ્યા. દેવયોગે તે છોકરો માંદો થયો. ત્યારે ડાયાભાઈને વિચાર થયો, છોકરો માંદો છે, નહીં શરીર છૂટી જાય. માટે એનું કાંઈક રૂડું થઈ જાય એવું કરું, એને સંતો પાસે જો કંઠી બંધાવી દઉં ને તો એનું કલ્યાણ થાય. આ કંઠીમાં એ તાકાત છે છે જ, માનો કે ન માનો. ડાયાભાઈએ એ છોકરાના બાપને કહ્યું કે ભાઈ આને સાધુના દર્શન કરાવો ને. તો કે હવે માંદો આલી એક નહીં, ક્યાં સાધુના દર્શન કરાવે, હું સાધુના દર્શન. અરે ભાઈ સાધુના દર્શન કરાવો ને તને જીવનું સારું થાય. પણ ક્યાં આવે લઈ જાઓ, તો સાધુ આપણે ને આવે એમ. હા હા હું લઈ આવું, પધરામણીએ લઈ આવું તમારી ઘરે. લ્યો તમે પધરામણીએ લાવો તો અમારે શું સાધુને આપવું જોઈએ, પછી એમના થોડા સાધુ આવે. જગતમાં એવો ફફડાટ બહુ કે આપણે એને કંઈક આપવું પડે અને એ ખર્ચો કરવાની શ્રદ્ધા ન હોય, જેને સત્સંગ જ નહીં એને વળી એમ થાય કે હવે પાંચ બાબા આવીને બે છે, ધારો એક એક રૂપિયો દઈએ તો પાંચ થાય. એટલે આ બિન સત્સંગી છોકરાના બાપે એવું કહ્યું કે સ્વામી તમે સાધુ લાવો, મારા છોકરાને દર્શન કરાવો, પણ સાધુને આપવું પડે ને. એ ડાયાભાઈએ બહુ સરસ કીધું કે ના 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 ના, એવી કંઈ જરૂર નથી. નહીં ના ના, તો એમ થોડું હાલે ભાઈ, તમારે શ્રદ્ધા હોય તો કંઈક આપજો, મોકરાય ભાઈ ધોતી ઓટાડાય જે કરવું એ કરાય. સારું કે જાવ લઈ આવો સાધુ. પછી જેતપુર મંદિરે જઈ નિર્ગુણદાસ સ્વામીને વાત કરી કે સ્વામી એક જણાને મેં સત્સંગ કરાવ્યો છે, હવે માંદો થયો છે, નહીં વ્યો જાહે કલ્યાણ અધૂરું રહે, તમે પધારો એને દર્શન દો, કંઠી બાંધ્યો એટલે એનું કલ્યાણ થઈ જાય. નિર્ગુણદાસ સ્વામી વગેરે પાંચ સંતો હતા એ મંદિરેથી નીકળી આ છોકરાને ઘેરે આવ્યા. ડાયા ભગત હારે છે સ્વામીને કહીને પેલા છોકરાને કંઠી પહેરાવડાવી, વર્તમાન ધરાવ્યા, સંતો કીર્તન બોલ્યા, ઓલા ભાઈએ ધોતિયા ઉડાડ્યા અને સંતો મંદિર પાછા આવ્યા. આટલી જ ક્રિયા. અને જેવી દીક્ષા વિધિ કેવી એવી કહો, આમાં કોઈ મંત્ર ફંત્ર આપ્યો, કોઈ મોટી વિધિ કરી કાંઈ નથી. પ્રસાદજી હાથમાં પાણી મૂકી કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મી સપાતું મામ એમ કરીને કંઠી પહેરાવી દીધી. લ્યો એ હવે તું સ્વામિનારાયણ ભગવાનનો થયો, તારી જવાબદારી બધી સ્વામિનારાયણને હોપ્યો, અમે સ્વામિનારાયણને એ તારા બધા પાપ બળી ગયા, દુબા કાદે ભજન કરજે એમ કહીને સાધુ ગરેવી આવી ગયા. હવે ઉજાગરો કરે સ્વામિનારાયણ છે આ અલૌકિક રીત, સમજો તો ગજબની વાત છે. હવે તે છોકરાને વર્તમાન ધરાવ્યા પહેલા ધર્મરાજાએ યમદૂતને કહ્યું કે તમે એનો જીવ લઈ આવો. ક્યારે કહ્યું તું? વર્તમાન ધરાવ્યા પહેલા. સમજ્યા? સ્વામી મંદિરે જ નીકળ્યા ને યમદૂતો યમપુરીમાં જ નીકળ્યા, પણ ખબર નહીં નાસ્તો પાણી કરવા ક્યાંક રોક્યા કે હતા, સ્વામીએ વર્તમાન ધરાવી દીધું. ગમે એ થયું, હવે યમદૂતો છોકરાનો જીવ લેવા આવ્યા. ત્યાં તો ગળામાં કંઠી, પણ એને એમ થયું કે યમરાજાએ અમને મોકલ્યા, હવે અમે પાછા જઈ. ત્યારે ભગવાનને ચિંતા થઈ કે મારા સાધુએ એને કંઠી બાંધી અમને બધા પાપ બળાવ્યા છે, પછી નવું તો કોઈ એને કર્યું નથી, બિચારો ખાટલામાંથી ઉભો થયો નથી, અને એને હવે જમદૂત અડી શકે ઠીક નહીં. પરમાત્મા એ હનુમાનજીને કીધું, હનુમાનજી કે જી મહારાજ, તમે એ છોકરા પાસે જાઓ, એને યમદૂત લેવા આવ્યા છે, એને કહેજો જતા રહ્યો, એ જીવને તમે લેશો નહીં. હનુમાનજી કે જી મહારાજ, આવ્યા ને ઘેરે. યમદૂતને કહે રવાના થાવ. કેમ? મહારાજે ના પડે, એનો જીવ તમારે લેવાનો નથી. લ્યો યમદૂત કહે ખરા છો તમે હનુમાનજી? અમને ધર્મરાજાએ મોકલ્યા એનું શું, અમારે એને જવાબ શું દેવો? એ તમે મહારાજને પૂછ્યો જાઓ, શું કહેવો અમારા બોસને અમારે? એટલે હનુમાનજી મહારાજને કે મહારાજ આ તો આવું કેસ કે અમારે ધર્મરાજાને જવાબ શું દેવો? મહારાજ કે હનુમાનજી એને આ રીતે કહી દો. કહી દઉં? કહી દો. સાંભળો, મહારાજે એવું કીધું તે જીવને અમારા સાધુએ વર્તમાન ધરાવ્યા છે. અને અમારા સાધુએ વર્તમાન ધરાવ્યા પહેલા ધર્મરાજાએ તમને હુકમ કર્યો છે, પણ હવે તો સંતોએ એને અમારો આશ્રિત કરી દીધો, માટે તમારાથી ના લેવાય. ને તે છોકરાને શ્રીજી મહારાજ આવતીકાલે ધામમાં તેડી જવાના છે એમ મને કહેશો. મહારાજે કીધું કે અમે એને ધામમાં તેડી જશું. આ બધો સંવાદ ચાલ્યો. એને પેલો છોકરો હુતો હુતો બધું દેખે છે અને સાંભળે છે. બધી વાત એ છોકરે દેખીને સાંભળી, હનુમાનજીની યમદૂતોની બધી વાતો. અને છોકરાને થઈ ગયું કે મને કાલે મહારાજ તેડવા આવશે. હનુમાનજી યમદૂતોને કીધું ભાગવ. પછી છોકરાએ બધાને વાત કરી કે આવો મેં હમણાં સંવાદ સાંભળ્યો. એના બધા કુસંગી બધા કે હું કે આ વાંચું કહું, કાલે મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યું છે. ડાયાભાઈને વાત કરી, ડાયોભાઈ કે એમ થાય જ, કોના આશ્રિત આપણે, ધણી મોટો ને. અને ભાઈ એના બધા છોકરાના હગાવાલા ના બાપે એમ જાણ્યું કાલે છોકરો ધામમાં જાય, વાત સાચી. અને બીજે દી જેવું ટાણું થયું તો છોકરો હુતો હુતો બોલ્યો કે સ્વામિનારાયણ ભગવાન સંતોને લઈને મને તેડવા આવ્યા છે, મોટું વિમાન લેવા. એમ કહીને છોકરે દેહ છોડ્યો ત્યારે હનુમાનજીનો યમદૂતનો સંવાદ સાચો થયો. અને આ વાત બનેલી આબે હુબ અક્ષર પુરુષદાસ સ્વામીએ લખી લીધી. જો વલ્યો આ વર્તમાન દીક્ષાનો તાકાત. હે મારા ધામમાં તેડી ગયા. આ રીતે સાચા સંતના હાથે કોઈ કંઠી બંધાવે, વર્તમાન ધરાવે અને ગુરુ માને, તેના પ્રારબ્ધ પલટાઈ જાય છે ભાઈ. અને શ્રીહરિ તેની બહુ રક્ષા કરે છે. એવો ભગવાનનો સંતના આશરાનો પ્રતાપ છે. બોલો લ્યો. એ અશક્યનું શક્ય થઈ જાય ભગવાનનો આશરો લઈ તો. જો પ્રહલાદજીએ ભગવાનનો આશરો લીધો તો કે ન લેતો લીધો, નારદજી પાસે એને કંઠી બાંધીને ભગત થયા તો કેવી વાત થઈ ગઈ. મીરાબાઈ ઝેરના અમૃત થયા કે નહીં, મેં તો નરસિંહ હરિ હાથો હાથ હાર આપ્યો કે નહીં. મોટી બા ભગવાનના આશ્રિત થયા તે ઠાકોરજી દૂધ પી ગયા કે નહીં. નંદ સંતોની કેટલી કેટલી મહારાજે રક્ષા કરી. ઓલા કુંડાળના કલા ભગત લાલ ધગધગતો ગોળો હાથમાં લીધો ને દાઈજા નહીં. હે ડોસા થાય ને ઘરમાં પૂરી દીધા, દિવાલ હોરા નીકળી ગયા. આ બધો છે આશરાનો પ્રતાપ. ભગવાનનો આશરો કરે, હે સંતો પાસે કંટી બંધાવે અને સત્સંગ સમાગમ કરે તો બેડો પાર. અદભુત વાત છે, અદભુત વાત. આવી વાતોમાં તો સમજતા હોય સમજે, બાકીના ખબર ન પડે. નરસંડા ગામમાં એકવાર જ્ઞાનજીવન સ્વામી વિરસદવાળા અને ખંભાતવાળા માહિતીતાનંદ સ્વામી બે ભેગા થઈ ગયા. એમાં જ્ઞાનજીવન સ્વામી સાચું ને ઓલા બ્રહ્મચારી, એટલે બ્રહ્મચારી હોય ને રહોડું કરવું પડે. એટલે માહિતીતાનંદ સ્વામી રહોડું કરતા હતા ને જ્ઞાનજીવન સ્વામી બહાર બેઠા હતા ને વાતું કરતા. એમાં હરિભગત બેઠેલા થોડા, એમાં વળી એક હરિભગત આમ કરીને કે હે સ્વામી ઓલો ગુરુ મંત્ર ઈ કયો કહેવાય. શેનો ગુરુ મંત્ર? ઓલા આચાર્ય અમારા કાનમાં કઈક બોલે, મને કાંઈ સમજાણું નહીં, ગુરુ મંત્ર શું આવે? કે ગુરુ મંત્ર કહે છે ને એ જપવાનો હોય ને જપવો પડે ને એ બધી વાત છે ને, એ મંત્ર કોણ કે? એ વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી કે એ સારું મને નહીં ખબર કે અત્યારે તમે શું જપો છો? કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ. મહાસ્થિતિ વાળા સાધુ જેને ભગવાન દર્શન દેવા, એ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરી છે. આ હકીકત બની ગયેલી વાત કહું છો. હા એ કે હું તો સ્વામિનારાયણ કરું. ત્યાં કે લ્યો આ ઉભા રે ઉભા રે, આ માયાચિત ના ખબર છે કે માયાચિતાનંદ સ્વામી ની ખબર હોય. એ બ્રહ્મચારી મહારાજ અહીં આવો ને ગીવર હોડું કરતા, એ વળી બહાર આવ્યા. એ મહાસમર્થ ભાલના ભગવાન કહેવાય. એ જ્ઞાનજીવન સ્વામીને પૂછે કે આ ઓલે આચાર્ય મહારાજ મંત્ર દે એ ગુરુ મંત્ર કયો આવે? કે તો કે દઈ જાણે મને નહીં ખબર કે હું તો સ્વામિનારાયણ કરું કે. હવે આ બેન એક કઈ ખબર નહીં બોલો. હવે આ બધી વાત જે રીતે સમજવી એ રીતે પણ એ બે ની પાસે ભગવાન આવતા દર્શન દેતા. હવે આ બધું ભગવાન ના આશરા નું ફળ છે. જેને દિલથી પરમેશ્વર ની આરે લગ્ન લાગી ગઈ હોય, સ્મરણ થયા કરતું હોય, એવા મોટા પુરુષોની એવા હરિભગત ની ભાઈઓ ભાઈઓની બાળકોની એ વાત જુદી હોય. મારા ભાઈ, કોઈ ગામડાને ખૂણે ભગવાનને ભજતા હોય ડોહાણ ડોહી, તો સ્વામિનારાયણ ભગવાને ત્યાં આવીને એને ધામમાં લઈ જાય. ઓ બાપા, ભગવાનનો કોઈ ભગવાન નથી. હા, ભગવાન કાંઈ છે ને એવા બધા નિયમના થૂકના હાંધા ને તાતણા ફસાઈ જાય ને નીકળી ન કે તેડવા આવી ન કે એવું નહીં. પણ સંપ્રદાયના નિયમ અનુસાર, ધારાધોરણ અનુસાર આપણે આ બધું ફોલો કરવું પડે. પણ માનો કંઈક રહી ગયું તો ભગવાન તો એના ભક્તને ઓળખે છે ને અક્ષરધામ આપે છે. મારા બાપ, વાત આમ સમજવાની છે. આ લોકમાં રક્ષા થાય, આધ્યાત્મિક સર્વ પ્રકારે પણ રક્ષા થાય. પરમાત્માનો આશરો કરવાથી, શરણાગતિ કરવાથી, લેવાથી શું ન થાય? લ્યો, એક વખત મહાપુરુષ સ્વામી ઉનાના મંદિરમાં હતા. ભાયાવદર વાળા રામજી વિપ્ર જે મહાપુરુષ દાસ સ્વામી થયા હતા ને એની વાત કરું છું. ગોપાલ સ્વામીને ગુરુ માનતા, ગુણાતીતાન સ્વામી ગુરુ માનતા, અને એમ કેતા હતા કે હું માર્કંડે મુનિ નો અવતાર છું. ઈ આ મહાપુરુષ દાસ સ્વામી ક્યાં ગામમાં હતા? ઉનાના મંદિરમાં. ત્યાં તેમની સાથે એક ભગત થયા હતા. આવા ભગત થાય ને, નવા ભગત થયેલા આર્ય હતા. અને ભગતે કરેલો ઉપવાસ નકોડો. તે બીજે દિવસે પાણું કરવા ભગત ભંડારની વોશરૂમ ગયા, ત્યાં તો ચેસ નાખીને પીડ્યા પૃથ્વી ઉપર ભગત. તેથી સાધુઓએ ધોળ્યા, હોત સાધુ ધોળ્યા, સ્વામીને વાત કરી, સ્વામી સ્વામી પેલા ભગત પડી ગયા કે ભંડારની વોશરૂમ. સ્વામી કે આઈ લેતા હો મંદિરમાં. એને ઉપાડીને મંદિરમાં લઈ ગયા, સ્વામી પાસે બેહાડ્યા. પણ એ તો આવ બેભાન જેવા હતા. એને જોઈને સ્વામી કે લ્યો, આને તો એના પિતરીઓનો વળગાડ છે. મહાપુરુષદાસ સ્વામી કે હે કા, હુવાડી મેલો એક બાજુ. અરે પણ સ્વામી, હુવાડી મેલો કે ચિંતા કરો, એ હુવાડી મેલ્યા ભગતની એક બાજુ. આખો દિવસ હુઈ રહ્યા. સાંજે આરતી કથા કરીને સ્તુતિ વખતે સ્વામી એની પાસેથી નીકળ્યા ને ત્યારે ભગત જાગી ગયા. અને એના ખોળિયામાં રહેલ પિતરી બોલ્યો, એ સ્વામી અમારું કલ્યાણ કરો. એટલે કોણ છો તું? હું આ ભગતનો બાપનો બાપ છું. એમ એકલો છો કે બીજા હારે કોઈ છે? શેને? મારી હારે મારા બે દીકરાઓ છે, એના કાકા. સ્વામી કહે, એટલે તમે ક્યાં ગામ રહેતા હતા? અરે ભૂતા ખોટું બહુ બોલે, ક્યારેક પાકું કરવું પડે. ક્યાં ગામ રહેતા હતા? જલાલપુર માંડવા. આ ભગતને કેમ દુઃખ દો છો? હું કામ આને વળગ્યા છો? એ સ્વામી, હા શું કહી? અમે દેવલોકમાં હતા. મુવા દેવલોકમાં દેવ હતા તો અહીં શું ભૂત થઈને આવ્યા? હા ભલો તો ખરા બાપા. દેવલોકમાં એક દિવસ જમ આવ્યા, દેવલોકમાં જમ આવ્યા, આવ્યા ને અને અમને ધક્કા માર્યા અને કે નીકળો દેવલોકમાંથી. અરે નીકળીને જવું ક્યાં? આવો અમારે ત્યાં આવો જમપુરી. અરે તમે તો ખરા લાગો છો, શું કરવા અમને સ્વર્ગમાંથી જમપુરી લઈ જાઓ. અલે આ મૂર્ખાઓ, તમારું પુણ્ય પૂરું થઈ ગયું છે ને હવે પાપ ભોગવવાનું શરૂ થાય છે. એમ આ હકના દાડા જ્ઞાન દખના આવે શરૂ, પુણ્યનો થર પૂરો ને પાપનો ચાલુ. મારે એ તો પછી અમે તો જમદૂતને હાથ જોડવા માંડ્યા, એ ભાઈ સાહેબ અમને તમે લઈ જાઓ માં જમપુરીમાં, આઈને રવા દો હરગમાં, મજા આવી ગઈ છે. અપ્સરા વિમાન નદીઓ નાળા બધું ધોમ મારી નાખ્યો તમે નરકમાં નાખીને, ભાઈ સાહેબ અમને આ રવા દો. ત્યારે જમ કે એક ઉપાય છે, આના કરતા વધારે તમને સુખ મળે એવું છે, પણ તમને મૂર્ખાઓ કઈ ખબર નથી. એમ આઈડિયા બતાવો. તારે કે તારા દીકરાનો દીકરો અમને જમે કીધું, સરનામું આપ્યું. જમ કાયમ લાગે એને કે તારા દીકરાનો દીકરો સ્વામિનારાયણના સંત મહાપુરુષ દાસજી ભેળો પાર્ષદ થઈને રહ્યો છે ને તે અત્યારે ઉના ગામમાં છે. એમ આ તમે ન્યા જાઓ. એમ પછી શું કરી? એટલે આ ન્યા જાઓ, એને શરણે થાવ. કોને શરણે? મહાપુરુષ દાસજી સ્વામીના. હા, એટલે શું કરવાનું? એટલે મહાપુરુષ દાસજી સ્વામી તમને વર્તમાન ધરાવીને કંઠી બાંધશે. તે વર્તમાન ધરાવીને કંઠી ટીંગાડે એનાથી હું પૂન થાય. એટલે આ મૂર્ખાઓ સ્વામી તમને વર્તમાન ધરાવીને પાપ છોડાવીને કંઠી બાંધે એટલે સીધો ધડાંગ લઈને તમારો મોક્ષ થાય, એમ થાય થાય સીધા તમે સ્વર્ગની ઉપર ઊંચામાં ઊંચો લોક ભગવાનનું ધામ ત્યાં જાઓ ને ત્યાં સુખનો પાર નથી થતો. ઓહો, એવો આનંદ! અને આમ કંઠી બાંધ્યા તો કે હા જાઓ, નહીતર જમપુરી લઈ જાઉં. તો કે નાના બાપા જમપુરી નો લઈ જતા હાલ્યા. તેથી અમે અહીંયા ઉનામાં આવ્યા અને અમથા તમે કોઈ અમારી હામું જોવો નહીં એટલે આને વળગ્યા, નહીતર તો તમારી મુલાકાત ન થાય. કઈ કરીએ તોડફોડ તો હોવ, આવીને કહો એ હું થયું આમ તેમ, પછી વાર્તાલાપ શરૂ થાય. બોલો. આ બધું સાંભળીને સ્વામી કે એટલે એ તમે શું પુણ્ય દેવલોકમાં ગયા, તમને સ્વર્ગ કયા પુણ્ય મળ્યો? એ સ્વામી અમે ગામને ગોંદરે ગાયોને ખડના ભારા નાખતા અને પાદરમાં ઢોરને પાણી પીવા અમે હવેડો કરાવ્યો હતો, તે પુણ્ય દેવલોકમાં ગયા. અને બીજી વાત કહી તો કોને? તો કે અમે ઘરે હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. એમ? હા. તો તમે સત્સંગી કેમ ન થયા? અમારે તો ઘણું સત્સંગી થવું હતું સ્વામી, પણ અમારા ગોર હતા ને ગોર, એણે અમને ના પાડી. એણે એમ કીધું સ્વામિનારાયણ તો પાખંડ છે ને તૂત છે, આમ કરે છે ને તેમ કરે છે. અને આજ કળિયુગમાં એવા ઘણા ભગવાન થાય, પણ કળિયુગમાં ભગવાન હોય નહીં, એટલે પછી એમ બી ગયા. તે સ્વામિનારાયણના સત્સંગી ન થયા. પણ હવે ભાઈ સાહેબ તમે અમને સ્વામિનારાયણના સત્સંગી કરો, નહીં તો ઓલા જમ અમને લઈ જાય. તમારે શરણે આવ્યા છીએ મા બાપ, કલ્યાણ કરો, અમારું કલ્યાણ કરો. અને જ્યાંથી કોઈ દી ન પડી એવે ઠેકાણે મોકલી દો. એવા ઠેકાણાની વાત તમને કોણી કરી? જમદું તે કરી. એક એવું ઉપર ઠેકાણું છે ને કોઈ પડે નહીં, ને કોઈ આવીને ખાલી ન કરાવે. કે હા. પછી સ્વામીએ પાણી મંગાવ્યું હા, અને એને વર્તમાન ધરાવ્યા. કાળ અમારે પાપ કર્મ મંત્ર બોલ્યા અને ઠાકોરજીને ધરીને પ્રસાદીનું પાણી પાયું અને આશીર્વાદ આપીને કહ્યું કે તમે પ્રગટ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા છે તે પુણ્ય, અને અમારે આ છે તમે વર્તમાન ધર્યા, સ્વામિનારાયણની શરણાગતિ લીધી, તેથી તમને ગોલોક ધામની પ્રાપ્તિ થશે. એ સાંભળતા તે તૈણે જાણ જય સ્વામિનારાયણ કહીને સીધા ગોલોકમાં નીકળ્યા. બોલો. આ વાત છે. અને બોલ્યો ભગત તરત હાજો થયો. હાજો થઈને સીધો બોલ્યો પારણું કરાવો. એને તો પારણું બાકી રહ્યું બિચારાનું. વાલા ભક્તો, આ છે વર્તમાન દીક્ષાનો પ્રતાપ. મોટા પુરુષને હાથે જો કંઠી બંધાવીએ તો ક્યાંથી ક્યાં નીકળીએ જોયું તમે? આખી એક્ઝિટ કેટલી ફરી જાય છે. પ્રારબ્ધ બદલાઈ ગયું કે નહીં? ક્યાં જવાનું હતું પ્રારબ્ધ? જમપુરીમ. ને ક્યાં નીકળ્યા? હાય, દિવ્ય ધામની પ્રાપ્તિ થઈ માટે આ લોક પરલોકમાં બંને જગ્યાએ વર્તમાન ધરાવવાથી રક્ષા થાય છે બાપા. અને ઓલા વિજ્ઞાનદાસ સ્વામીની તો તમને ખબર છે ને, એમ ભાદરાના રત્નામામાં, ઈ ભાદરામાં રત્નાભાઈ પટેલ મહારાજના સાધુ થયા. મહારાજે એનું વિજ્ઞાનદાસ સ્વામી નામ પાડેલું, સમજાણો? હવે બની બિના એવી. એના ભાણેજને પકડીને જમદૂતો લઈ ગયા જમપુરીમાં, સમજાણો? અને ત્યાં તો ઠમઠોરે જ ને શું કરે. પછી કીધું એ મારીશો નહીં, અમને સ્વર્ગમ મૂકી દો. કે ભાઈ સ્વર્ગમ મૂક્યા જેવું તમારે કઈ પૂન છે? તો છે. શું પૂન છે? તો કે અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ જમાડ્યા. કેટલા સાધુ જમાડ્યા? તો કે બે. ક્યાંથી તમે જમાડ્યા? તો કે અમે વાડીએ ખાતર કામ કરતા હતા ને ભાત લઈને ગયા હતા ને એમાં બે સાધુ આવ્યા. તે તમે સ્વામિનારાયણના સત્સંગી હતા? તો કે ના ના. તો કે મારો મામા સાધુ છે ને, તે અમને એમ થયું કે અમારા મામાના સાધુ આવ્યા એટલે અમારું ભાત હતો ને તે સાધુને એક એક રોટલો આપ્યો, કે ભૂખ્યા હતા બિચારા, તે એનું અમને પોઈન્ટ થયું છે. એટલે જમદૂત કે તો તમને સ્વર્ગ મૂકી જાય. તે સ્વર્ગ મૂકી ગયા. બોલો. પછી સ્વર્ગમાં માળા લેર કરે છો એનું ભાણેજ, એમાં એક દી આમ બરાબર છે ને તળાવ ને કાંઠે ના વિમાન માં હવા ખાતા છે ને અપ્સરાઓ ને બધું, એમાં ઉપર વિમાન જતો ભાઈ, એટલે કે ભાઈ આ ક્યાં જાય છે આપણી ઉપર, સમજ્યા? તે કોકને પૂછ્યું કે આમ ક્યાં, તો કે આપણા ઉપર તો ઘણા લોક છે, તે ભગવાન નું ધામ છે. તો કે આ બધા ન્યા જાય, તો કે હા, તો કે આઈન માં ન્યામાં ફેર હું, તો કે ભાઈ આકાશ પાતાળ નો ફેર, અહીં તો પૂન ખોટે એટલે પાછા પડવાનું થાય, અને ત્યાં જાય ને એને કે પાછું પડવાનું નહીં કોઈ દી. યદ ગતવા અને નિવર્તન તે તદ ધામ પરમમ મમ, અને ઓલ્યો તો કે પુણ્ય ચિન્ય મૃત્યુ લોકમ વિશંતિ. હા લે લે કે, તો કે મારે ત્યાં જવું હોય તો કે અહીંથી ન્યા નો જવાય, કે એ વાત આખી જુદી છું. કોઈ વાતે મેળ ન પડે, તો કે તારો મેળ પડે એવું છે. કેમ? તો કે તાર મામા સાધુ ધોલેરામાં, એમ વિજ્ઞાનદાસ સ્વામી નામ છે. હવે હું નામ ભૂલી ગયો. તમારા મામા રત્ના મામા, તો કે હા, તો કે એની પાસે જઈને જો તું કંઠી બંધાવી દે, ચેલો થઈ જા, તો તને ધામ મળે. તો કે એટલા મળી જાય, મળી જાય ને, ભગવાનની શરણાગતિ લીધાનો પ્રતાપ જ એવો છે. તો હું કામ કરું સારું. પછી દિવસે આવે તો કોઈક ભાળે, એટલે આ દેવ રાતે વિમાન લઈને આવે ધોલેરા સ્વર્ગમાંથી, એને બધાને ઘરના વિમાનો, હા, ડીઝલ પેટ્રોલ બળે નહીં, એવા બધા દિવ્ય વિમાન. તે ધોલેરાના મંદિર ઉપર વિમાન ઉભું રાખીને વિમાનમાંથી શું કે ખબર છે? રત્ના મામા, હે રત્ના મામા. એટલે વિજ્ઞાનદાસ સ્વામી કે માલું મારું પૂર્વાશ્રમનું નામ લઈને કોણ ભરાડા પાડે? એ કોક હગા સંબંધી હશે ને, માળો મારું બોલું નામ લે, ઈવડે જ લે ને, એટલે એ કઈ બોલે નહીં. પછી આવડો ઠાકીને વિયો જાય. તે બે ત્રણ દી સુધી એમને રાતે રાડ્યું નાખી. એમાં ગામડા ફરતા ફરતા ગોપાલ સ્વામી ધોલેરા ગયા. તે વિજ્ઞાનદાસ સ્વામી ગોપાલ સ્વામી ની કે સ્વામી હારી એક મુશ્કેલી થઈ સમણે, હું તો કાલે રાતે કોક મારું પૂર્વાશ્રમનું નામ લઈને રાડ્યું નાખે ત્રણ દીથી, યાર શું હશે કે કોણ હશે? સ્વામી કે તમારો ભાઈને જ છે પૂર્વાશ્રમનો, અને સ્વર્ગમ દેવ થયો. તો કે કોઈ સત્સંગી હતા ને ત્યાં ગયો, તો કે આપણા બે સાધુ જમાડ્યા હતા ને એ પુણ્ય દેવ થયો, ત્યાં શું કામ આવે? તો કે એને કોક દેવતા એ કીધું કે તાર મામા સાધુ છે, એની પાસે કંઠી બંધાય ને તો અક્ષરધામમાં જવાય એટલે આવે છે કંઠી બાંધો. અરે એવા ને સ્વામી કે એમ ન કરાય, તમે કંઠી બાંધ્યો ને બાંધ્યો? હમ, તો કે હું કેવી રીતે આજ રાતે આવે તાર કેજો, આજ બાંધ્યો એમ. તો કે હાલો. પછી રાત થઈ અને પડકારો થયો, રત્ના મામા. એટલે વિજ્ઞાનદાસજી સ્વામી બહાર આવ્યા ધોલેરાના ચોકમાં, આમ જોયું ત્યાં મારો વિમાનમાં બેઠેલો પીળા પિતામન ને મુંગટ ને તમે જોવો ને તો આબે ઉભો. વિજ્ઞાનદાસ સ્વામી કે હેઠો મારે હેઠો. હા, પછી હેઠો ઉતર્યો, યાદ જોડે શું છે કે? તો કે મને કંઠી બાંધો. કે કેમ? તો કે ઉપર જવું હારા લોકમાં, જ્યાંથી ફેરવણી ન થાય. મને દેવતા હોય કીધું તમારો મામા કંઠી બાંધીને મેળ ખાઈ જાય. બે હેઠો, હાથમાં પાણી આપ્યું, મંત્ર બોલ્યા, હવે તું સ્વામિનારાયણ છો, સ્વામિનારાયણ બોલ, ભગવાનનો આશરો રાખ, બેડો પાર, તારા બધા પાપ બળી ગયા જે નડતી રહેતી, અને ભગવાનના બળને પ્રતાપે તું હવે અક્ષરધામમાં જાય, બોલો. એ દેવ સીધો ત્યાંથી અક્ષરધામમાં ગયો. એટલે સાંભળો, હા નાની ક્રિયા નહીં કંઠી બાંધવાની, આમ તો કાંઈ એમાં વિધિ નહીં, ખર્ચો નહીં, કાંઈ નહીં. એટલે તો આપણા સંપ્રદાયમાં સત્સંગી મા બાપ પોતાના નાના બાળકને તરત જ સંતો પાસે લાવે, સ્વામી આને કંઠી બાંધજો, એક મુગતડું આવ્યું છે, હા તરત જ કંઠી બાંધવા લ્યા. હવે એને શું ખબર પડે? અમે મંત્ર બોલ્યો, કાળ માયા પાપ કરો તો યું એ કરે, હવે હું એને મંત્ર. પણ ભાઈ એ વર્તમાનની તાકાત જ જુદી છે, એને સમજાય ન સમજાય પણ એ ક્યાંનો ક્યાંય નીકળ્યો. આ વસ્તુ એવી છે. એક બીજી બહુ વાત સરસ છે. જામનગર પાસે હડિયાણા નામે એક ગામ છે, હડિયાણા. એમાં એક હુતાર બાઈ રહેતા હતા, બહુ હારા હરિભગત. પણ એનો પતિ કુસંગી, હાવ કુસંગી. બેન નિત્ય હરિસ્મરણ કરે, ભજન કરે, આને કોક દાડે કે તમે કોક દાડે જ મંદિર આવો.
બેસાની મની
આમ જ બોલે,
ભાઈ ભક્તાણી થઈ ગઈ, ડબ ડબ નહીં કરવાનું.
હા શની બેની, તું કન્યા સમાન તો ના પડી બેન. અને
વત્યાયો થાય ને ડુંગળી દડો
હોય, આવા હોય ઘણા હોય. પણ પેલી બાઈ બહુ ધીરજ વાળી, એ સામે લહણનો ગાંઠિયો નહોતી, પાકું કેળું હતી, બહુ મીઠી, શાંતિ રાખે. અને રસોઈ કરતી કરતી ભગવાનનું સ્મરણ કરે. હો મંદિર વાળીને સંતો હરિભક્તોની પ્રસાદીને રડ લઈ જાય, એ થોડી એક લોટ બાંધે ને ત્યાં એમાં નાખીને બાંધે. અને સંતોને એમ કે અભિષેક કરેલું ઠાકોરજીનું પાણી આપજો, એ પાણી આપે, એ ગોળામાં નાખે, ડાળમાં નાખે. અને હરિસ્મરણ કરીને રસોઈ બનાવે ને ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ આની યારે મારા કર્મના જોડાણ થયા છે, એનું સારું કરો ને, એને સત્સંગ કરાવો ને, એના જીવનું રૂડું થાય ને અમારો કાયમનો કંકાસ જાય. હવે રોજ આમ કરે, આવી રીતે ભગવાનનું સ્મરણ કરતી કરતી રસોઈ કરે ને એને જમાડે. તે લાગ્યો સત્સંગ હું, પણ બહુ ન લાગ્યો, કારણ કે હાવ ખાર ભૂમિ ને ઘણું ખાતર નાખ્યું, પણ આવું થોડું થોડું ઉગે, જોઈ એવો ન થાય એવું કરે. પણ એટલું થયું, એને સત્સંગનો ગુણ આવ્યો. શું આવ્યો? હા હા, ગુણ આવ્યો, ગુણ. અને ગુણ અભાવ મટીને ભાવ થયો, એ કઈ નાની એવી વાત કહેવાય. સમય જતા પત્નીની આયુષ પૂરી થઈ અને બાય માંદી પડી અને એક દી બોલી કે અક્ષરધામમાંથી મને સ્વામિનારાયણ ભગવાનને સાધુ બધા તેડવા આવ્યા છે. હું તારા બાઈ કે હું તો એમની અરે ધામમાં જ આવશું. હો ત્યાં તાણા પેટમાં મોટો લીસોટો પડ્યો, અરર, આને તો ભગવાન તેડવા આવ્યા, સાધુ તેડવા આવ્યા, આ તેની ભેગી ધામમાં જાય છે. અને મેં જ નકરી આડોડાઈ જ કરી, આને નકામી ગાળ્યો દીધીને હું કાંઈ માન્યો નહીં, ભગત કાંઈ થયો નહીં, ભારે કરીને આ તો વહી ગઈ. એ ભાઈ ઢીલા પડી ગયા હાવ, અને બૈરીને હાથ જોડીને કહે છે કે માફ કરજે, મેં તને આજ દિન સુધી હેરાન કરી, તારી વાત કોઈ માન્યો નહીં, અને હું મૂર્ખનો મૂર્ખ રહ્યો, મેં કાંઈ કંઠી બંધાવી નહીં, સત્સંગી થયો નહીં, બહુ મારું ખોટું થયું. અરે રે તું તો વહી જાશ, હવે મારું રૂડું કેમ થાય, એ તું તો મોટી ભગત નીકળી, મારું રૂડું કરજે, હું ગમે એવો તોય તારી હારે કરમ સંગજો જ જોડાણેલો છું, મારું હારું કરજે. બાઈએ હા પાડી, હારું. અને તરત જ બાઈ દેહ છોડીને અક્ષરધામમાં ગઈ. પતિદેવ એકલા રહ્યા. થોડો સમય બાદ એ ભાઈનું પણ મૃત્યુ થયું. જાય એવો હતો જંપુરીમાં, પણ સત્સંગનો ગુણ આવ્યો હતો, એ પુણ્ય સ્વર્ગમાં ગયો. ક્યાં ગયો? અને મોટો દેવ થયો પાછો, નાનો દેવ નહીં. બોલો, પેલું પ્રસાદીનું અન્ન ખાધેલું ને, હવે ભાઈ સ્વર્ગમાં અને બાઈ ધામમાં, આટલો ફેર પડી ગયો. પણ બાઈએ એ છેલ્લે જ્યારે કરગરીને રેડ્યો ને, તારે હા પાડી કે હારું મારું રૂડું કરજો. તો હા, હવે બાઈને તો અક્ષરધામમાં મહારાજની ભક્તિમાં આનંદમાં એ કાંઈ યાદ ન રહ્યું કે મેં મારા પતિને હા પાડી હતી. પછી અક્ષરધામમાં એક દિવસ મહારાજે એ મુક્તાત્મા હુતારબાઈને કહ્યું કે તમે સ્વર્ગમાં જાઓ. મહારાજ શું કામ? તો કે ત્યાં તમારા પતિ છે, મારે ત્યાં નહીં જવું. મહારાજ પતિ હોય તેવા ઘણાય પતિ થયા. મહારાજ કે તમને સ્વર્ગમાં મારે મોકલી નથી દેવાના, તમારા પતિને અક્ષરધામનો રસ્તો બતાવવા તમે જાઓ. કેમ જે તમે અંતકાળે એમને એમ કીધું હતું હા પાડી હતી કે હું તમારું રૂડું કરીશ, એ રડતો રડતો તમને પ્રાર્થના કરતો હતો. તો હા, તમે હા પાડી હતી? તો હા. તો કે તમે એને વચન આપ્યું છે, વચન નિભાવવું જોઈએ, માટે એનું રૂડું કરવા, અક્ષરધામનો રસ્તો બચાવવા તમે સ્વર્ગમાં જાઓ, અને તે વાત સત્ય કરો. જામનગરની હુતારબાઈની આ વાત છે. પછી બાઈ કે હારું મહારાજ, એમ થાવ. મહારાજના પ્રતાપે તે બાઈ સ્વર્ગમાં આવી અને પોતાના પતિને દર્શન દીધા. અતિ તેજસ્વી પોતાની પત્નીને દેહ પ્રગટ થયેલી જોઈ ઓલો સ્વર્ગનો દેવ આભો થઈ ગયો, ઓળખી ગયો. અરે રે લે લે તું, હા હા આમ આમ ચકિત થઈ ગયો. એવી તેજસ્વી ને આવી, આહા હા તું ક્યાં હતી, હું તને ઘણા સમયથી ગોતું છું. ઓ પાછો ઢીલો થઈ ગયો, કે દાડો નો તને ગોતું છું, તું છો ક્યાં, ક્યાં રહે, તારું મકાન ક્યાં. ત્યારે તે ભાઈ કહે, હું આ લોકમાં નથી રહેતી. તો હું અક્ષરધામમાં રહું છું. અક્ષરધામ? વોટ અક્ષરધામ? ઈવડી હું અક્ષરધામ ભગવાન સ્વામિનારાયણ નું ધામ છે, હું જેની ભગત હતી. તમે બહુ આંકુ બોલતા હતા ને, કે એ તો મેં બહુ પાપ કર્યું. પાછો રોવા માંડ્યો ભાઈ, કે રોશો નહીં, અક્ષરધામમાં બહુ સુખ છે, પણ હવે તું જ્ઞાન હું આય. વાત સાચી છે એ, આઈ કરતા ત્યાં વધારે સુખ. ત્યારે મુક્તાત્મા બાઈ કે, અક્ષરધામના સુખ આગળ તો આ સુખ નરક તુલ્ય છે. એમ? હા. ત્યારે આવડો ઢીલો પડીને કે, હું ને આવી શકું, માન્ય આવાય તારી ભેગું. ત્યારે ભાઈ કહે, તમે સ્વામિનારાયણ આશ્રિત થાવ તો મેળ પડે, એ તમે થયા નહીં. મેં તમને ઘણું કીધું હતું, મહિના નહીં વર્ષો સુધી સ્વામિનારાયણ આશ્રિત થયા વિના ત્યાં પ્રવેશ મળે નહીં. સ્વામિનારાયણ આશ્રિત થવું એટલે શું કરવાનું? તો કે સાધુ ભાઈ કંટી બાંધવાની. તો કે હવે અહીં ક્યાં, અહીં સ્વર્ગમાં કોઈ સાધુ છે જ નહીં, ત્યાં કોઈ ન હોય સાધુ, ત્યાં કેટલો. હવે મારે કંઠી ક્યાં બાંધવી કે? ત્યારે ભાઈએ કીધું કે, તમે આપણે ગામ પાછા જાઓ, જામનગર. હા, જામનગરમાં નારાયણદાસ સ્વામી મંદિર બાંધે છે, તેની પાસે જઈને વર્તમાન ધારીને કંઠી બંધાવો, જાઓ તો તમને સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં પ્રવેશ આપશે. એમ કહીને તે ભાઈ અદ્રશ્ય થઈ ગઈ. બીજે દિવસે રાત્રે 2 વાગ્યે, કેટલા વાગ્યે, આ બધા રાતે આવે, રાત્રે 2 વાગ્યે આવડો આ દેવ હુતાર તેજના લીસોટા રૂપે જામનગરમાં આવ્યા, હારા કરતા અને સ્વામીને વંદન કરી વર્તમાન ધરાવવા સ્તુતિ કરી નારાયણદાસ સ્વામીને. ત્યારે નારાયણદાસ સ્વામી કે, હું સેવામ છું, તારો ઉદ્ધાર તો આ મેળીના ઓરડામાં હુતેલા સાધુ હરિપ્રકાશ કરશે. સ્વામી હું સેવામાં છે ખબર નહીં, રાતે 2, હા હા રાતે 2 વાગ્યે મંદિરને ઘૂમટું કામ હાલતું. ઓકે ઓકે, હા હા મંદિરનું 2 વાગ્યે ભાઈ બધી સેવા પહેલા કરતા હતા રાતે જાગીને, ચિંતા ન કરવી. હા કે હું સેવામાં છું, જાઓ લ્યા હોતા એને કે હરિપ્રકાશ હોતા જાઓ કર. એથી દેવ હરિપ્રકાશ સ્વામી પાસે ગયો અને બધી વાત કરી એવા માંડીને, કે મારી સ્ત્રી અક્ષરધામમાંથી આવીને બધી. પછી સાધુ હરિપ્રકાશ દાસે નારાયણદાસ સ્વામીની આજ્ઞાથી તે દેવને વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી અને મહારાજનો આશ્રિત કર્યો. એ જ વખતે આશ્ચર્યકારી બીના બની, તત્કાળ દિવ્ય તેજોમય રૂપ ધરી એ ઉભો રહ્યો અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી વિમાન લઈને આવ્યા, એને વિમાનમાં બેહાડી અક્ષરધામમાં લઈ ગયા. લ્યો આ વાત છે. એ ભાઈ આ વર્તમાન ધાર્યાનો ફાયદો તો જુઓ, કંઠી બંધાવવાનો ફાયદો તો જુઓ. આ બની ગયું. આ વખતે રાત્રે સ્વામીની સાથે ઘુમટની સેવામાં દેવચંદભાઈ વગેરે સેવા ભાવી ઘણા ભક્તો હતા, ઘુમટનું કામ કરતા હતા રાતે. એણે આ બધું નજરે જોયું, ભાળી ગયા એ લોકો. પછી હવારે નારાયણદાસ સ્વામીને આ ઘટનાનું રહસ્ય પૂછ્યું. ત્યારે નારાયણદાસ સ્વામીએ ઉપરોક્ત વાત કરી, ભાઈ દેવ આવ્યો તો રાતે મારી પાસે, મેં ત્યાં મોકલ્યો હતો. ત્યારે હરિભક્તને આશ્ચર્ય બહુ થયું. સાધુ પાસેથી વર્તમાન ધરી શ્રીહરિનો આશ્રિત થાય એટલામાં તેને અક્ષરધામ મળી જાય છે. આવું બધું સ્વામિનારાયણ ભગવાનને ઘેર છે એવો આજના સત્સંગનો પ્રતાપ છે. એવું નારાયણદાસ સ્વામીએ દેવચંદભાઈ વગેરેને કહ્યું, તે સાંભળીને દેવચંદભાઈ વગેરે હરિભક્તોને અતિ આશ્ચર્ય થયું અને સત્સંગનો અલૌકિક મહિમા એમને વિશેષ સમજાણો. ગજબ કી બાત હો ગઈ વાલા ભક્તો. હવે એક થોડીક સાવધાનીની વાત કરું છું કે આપણે કંઠી પહેરી કોઈ સંતને ગુરુ ધાર્યા, હરિભગતથી આ શરણાગતિ લીધી, સત્સંગી બન્યા, પછી આપણે મનમુખી જીવન રખાતું નથી, કુસંગીની જેમ જીવાતું નથી. ભક્તિ કરવી જોઈએ, નિયમનું પાલન કરવું જોઈએ. રામાનુજાચાર્ય શરણાગતના 6 લક્ષણ કયા છે? ભગવાનની મરજી પ્રમાણે જીવવું, ભગવાનને પ્રતિકૂળ વસ્તુનો ત્યાગ કરવો, ભગવાનને ન ગમતી એવી વસ્તુનો, ભગવાન જરૂર મારી રક્ષા કરશે એવો વિશ્વાસ રાખવો, અને કેવળ ભગવાન જ મારો આધાર છે એમ ભગવાનને માથે પડવું. 5મું, આત્મસમર્પણ કરી દેવું. 6ઠું, અતિશય દીન દાસ બનવું. આ આપણામાં આવવું પડે. શરણાગતિ શીખાર્યા પછી શિક્ષાપત્રીની આજ્ઞાનું યથાર્થ પાલન કરવું, આજ્ઞા લોપીને શરણાગતિને અભડાવવી ન જોઈએ ભાઈઓ. અને કાંઈક નાની મોટું કદાચ આપણાથી અવળું આડુંવળું થઈ જાય તો ભગવાન પાસે માફી માગવી, પ્રાચીત સંતો પાસેથી લઈ લેવું, શુદ્ધ થઈ જવું, તો વાંધો ન આવે. ભૂલ તો બધાને થાય, જીવનમાં ચડતી પડતી આવે, એમાં આશરો છૂટે નહીં, એ બહુ ધ્યાન રાખવું. કેમ જે એવા કપરા કાળમાં નિષ્ઠાની કસોટી થાય છે. કંઠી બાંધ્યા પછી દોરા ધાગા વગેરે, માંદળિયા વગેરે, બીજા ત્રીજાની ઉપાસના ને ભૂત પલિત ને આ ને કાંઈ કરાય નહીં. સાંભળ્યો, કંઠી ગળામાં આવી ગઈ એટલે પૂરું થઈ ગયું. પછી માંદળિયા ને દોરા ને ધાગા ને ફલાણું ઢીકણું લોકડું કર્યા કરીએ તો શરણાગતિ નો કોઈ અર્થ જ રહે નહીં. કશું ભાઈ પલેવાળ નહીં એમાં. જો નાગર દેશમાં ઉનાની બાજુમાં મોતીસર કરીને ગામ છે, એમાં એક હરિભગત હતા, હરજીભાઈ પટેલ, અને એ 4 ભાઈઓ હતા. એમાં હરજીભાઈને 12-13 વર્ષનો એક દીકરો અને બાકીના 3 ભાઈ નહીં, 4 ભાઈ વચ્ચે એકનો એક છોકરો, અને એને ભયંકર તાવ આવ્યો અને ઉતરે જ નહીં માળો. હા, ગામના લોકો જોવા આવે અને એ બધા કે અલ્યા એ આ છોકરો મરી જાય, આ વડલીમાં ફકીર દોરો કરે છે, ફટતા ઉતરી જાય. હે હરજી, જાવ જાવ દોરો કરાઈ આવો. માળા જે હોય કે કરે. 3 દિવસ આમનામ ગયા, પછી ગામના બધા ભેગા થઈને આવ્યા. હરજીભાઈ ને કે હમતતા કા નથી, એ તમારે 4 ભાઈ વચ્ચે એકનો એક છોકરો છે, કાંઈક વિચાર કરો. ત્યારે હરજીભાઈ કે અમે તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, અમારે ભગવાનનો આશરો છે, અમે તમારી વાત નહીં માનીએ, અમારા પ્રભુની મરજી હોય એમ થાય, મારે ફકીરભાઈ દોરો કરાવવો નથી. ત્યારે બીજા કે અરે ભાઈ કાંઈક વિચાર કરો, વિચાર. 4 ભાઈ વચ્ચે એક છે તોય તમને કાંઈ મનમાં થતું નથી, વયો જાહે તો હું થાહે. થઈ ગયો દેખારો. ત્યારે હરજીભાઈ ને એમ થયું, ભારે કરી આ તો બધો કંકાશ વીત્યો. પછી કીધું, કાંઈ વાંધો નહીં, હારું હારું દોરો કરાઈ આવી. હા એમ માઇન ભાઈ, માઇન બાપા માઇન. પછી હરજીભાઈ બીજે દિવસે ધાબળો ઓઢીને ખેતર ગયા. એની પાસે એક ધાબળો હતો, ને એ ધાબળામાંથી 3-4 હેર કાઢીને પોતાને આચે દોરો વણીને ઘેરે આવ્યા. હમણાં સમય કરીને પોતાના ધાબળાના દોરડા કાઢીને દોરો કર્યો અને મહારાજનું નામ લઈને છોકરાને બાંધ્યો. તેથી તરત આ ઉતરી ગયો. એટલે ગામના બીજા ને ત્રીજા ને બધા ખુશ થયા અને હવ કહેવા માંડ્યો. કા હરજી માનતો નતો, કા બોલો, વડલીના ફકીરનો દોરો કેવો, અમને અનુભવ એટલે તને કહેતા હોય. ભલા માઇન્ડ નહીં તું. હરજીભાઈ ને એમ થયું કે હવે કાંઈ શોખવટ કરવી નહીં. પણ પછી એમ થયું, જો શોખવટ નહીં કરું તો આલો આખું ગામ ફકીરભાઈ દોરા કરાવશું અને કેટલાય સત્સંગી વ્યા જાય એમાં. પછી હરજીભાઈએ કીધું, ભલા માણા હું વડલીનો ફકીર, વડલીનો ફકીર સોટ્યા છો બધા, આ મારા ધાબળાના દોરાના તાણા કાઢી એનો દોરો કરીને બાંધ્યો, હું કામ હૈયું ફોડો છો, જો આ મારો ધાબળો, આના શેડામાંથી હેર્યું કાઢી, આ ધાબળાની હેર્યું છે આ દોરો, એનો જો જોઈ મેળવી જુઓ, ફકીરનો દોરો છે કે મારા ધાબળાનો છે. તો એ બધાના મોઢા આવડા થઈ ગયા. એટલે આમાં કાંઈ ફકીનું નથી, કરતા હરતા એક ભગવાન છે, ભગવાનને આશ્રય રહ્યો ને તો કલ્યાણ થાય, બધી વાતે સુખ્યા થાય. પણ નીચેમાં ડગમગાટ હોય તો કોઈ વાતનું હક નથી ભાઈ. પકડ્યા પ્રભુને, પકડ્યા એટલે પકડ્યા પછી હલબેલ નહીં થવાનું, દુઃખ આવે કે સુખ આવે, ક્યારેક પરીક્ષા થાય કરી ભાઈ, શરણાગતિની હો કંઠીની કોગદી થાય પરીક્ષા, માટે એમાં મુજાવો ન જોઈ. જેતપુરમાં હરજી કાપડિયા હતા ને, બહુ એને તાવ આવ્યો, બહુ તાવ આવ્યો, તે બેભાન થઈ ગયા. તેને હગાવાલા એક બાવો હતો જોરદાર, એને બોલાય એવા, તે બાવા એ એનામાં તાવ કાઢીને ગોદડી મૂકી દીધો, એ જેવો તેવો નહીં, હા સિદ્ધિવાળો. પછી અયોગ્ય બાવો, હરજીભાઈ જાગ્યા હાજર થયા ત્યાં ગોદડી હળે, એટલે આ ગોદડી કેમ હલે, તો કે તારો તાવ બાવાજી એમાં મૂક્યો, તો બાવો હું કામ મને ડ્યો, મારો તાવ મારે રહ્યો, મારો ભગવાન ટાળે મંજૂર, એવા બાવા ફાવા પાસે મારે કામ કરાવવું નથી, કેટલી ખુમારી છે. પાછી ગોદડી ઓઢેલી, તાવ પાછો આવ્યો, બધા કહેલા સમજતો નથી, મરી જાય તો મરી જાય, ધામમાં જાય, પણ મને હાજો મારો નાચ કરે હું એનો છું, સમજ્યા. સ્વામિનારાયણ ભગવાને તરત તાવ ઉતારી દીધો, એની નિષ્ઠાની પરીક્ષા મહારાજે આ રીતે લઈ લીધી. અને પછી મહારાજ હરજી કાપડિયાને શાબાશી આપતા કે ધન છે જેતપુરનો હરજી કાપડિયો, શાબાશ, અમારી પરીક્ષામાં પાસ થયો. આવી વાત છે, બાબરિયાવાડ દેશમાં માણસા પાસે નોર ગામ છે, શું નામ, નોર. તે ગામ ધણી હતા, એ ગામના સુરો વરવો, માણસાના વાલેરા વરુના કઈક મિત્ર હતા, ને એને લઈને સત્સંગ થયેલો. તેમણે સદગુરુ સ્વામી બાલમુકુદાસજીએ વર્તમાન ધરાવીને સત્સંગી કર્યાતા હો સુરો વરુને, અને જેથી કંઠી બાંધીને હરિભગત કર્યા ને તેથી કહ્યું હતું કે જોજે સુરાવરુ, આપણે હવે સર્વોપરી સ્વામિનારાયણના આશ્રિત છીએ, માટે કોઈ પાસે દોરા ધાગો કરાવવો નહીં, ને મહારાજને વિશે ખરેખરો વિશ્વાસ રાખવો, નિશ્ચય રાખવો, સુખ દુઃખમાં ધણી કરશે એ હાચું, જે કરશે એ મંજૂર, સમજાણું, ઓલી ત્રણ ટેબ્લેટ, હા કરતા હિત કરતા જે કરે મંજૂર. હવે ત્યાર પછી થોડો વખત જતા સુરાવરુન તાવ આવ્યો, કસોટી આવી ભાઈ, તે માળો ઉતરે જ નહીં એવો આવ્યો. પછી એમની દીકરીએ કહ્યું કે બાપા, તમને તાવ નહીં ઉતરે ને તમે વૈયા જાહો, માટે અમારું સાંભળો, હું ગામમાં આમલો કોળી છે તે દોરો કરે છે, એથી તાવ ઉતરી જાય, કંઈક ને આમલે તાવ ઉતાર્યા. ત્યારે સુરોવર કે બેનબા, દરબારોમાં દીકરીની બા કે બેનબા, આપણે સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે, માટે આમ રડાય નહીં, અને કોઈનો દોરો આપણે નો બંધાય ન કરાવાય. વળી બે દિવસ ગયા પણ તાવ ઉતરે નહીં, બે દિવસ લગી તાવ ન ઉતર્યો. એટલે એમની દીકરીએ વિચાર્યું કે આ તાવ નહીં ઉતરે, બાપુ માનતા નથી. દીકરી સીધી પગ્યા આમલા કોળી પાસે, એ તું બાપુ માટે દોરો કરે, આમલો કોળી કે હું ન કરું બા, કેમ, તો કે બાપુ મને ગામમાં ન રહેવા દે, સમજ્યા, બા કે તું મુજામાં, એટલે આ તું દોરો કર, હું તારી પડખે છું, કે તને નહીં કાઢવા દઉં. પછી આમલે આમ રાખીને દોરો કર્યો, બાએ કીધેલું હું દોરો છે ને બાપુ નહીં બાંધું, ખાટલે બાંધીશ, દોરો કરી આવ્યો. પછી દોરો ઢોલિયાની પાટીએ હેઠલી કોઈ બાંધ્યો, અને ભાઈ રાત્રે સદગુરુ બાલમુકુંદ સ્વામીએ સુરાવરોને દર્શન દઈને કહ્યું કે દરબાર ખડ વાઢ્યું ને, અને ખડ ખાધું પણ ખરું, એમ કહીને અદ્રશ્ય થઈ ગયા. એટલે સુરોવરુ વિચારમાં પડી ગયા કે મારા ગુરુએ આમ કેમ કીધું મને, રાતમાં તાવ ઉતરી ગયો પાછો. દરબાર સવારે ઉઠ્યા, દીકરીને કહ્યું કે બેટા બાપ પાણી લાવો, પાણીનો કળશો અને દાંતણ લાવો. એટલે એમણે આપ્યા, બાપુને તાવ ઉતરી ગયો તેથી બાઈએ ઢોલિયો ઉપાડીને ઊભો મૂક્યો. દરબારે દાંતણ કરીને ઢોલિયા આમ આમ પાછું જોયું, તે હાલી ધોળી પાટીને કાળો દોરો દેખાણો, જોઈને સુરોવરુને સંકલ્પ થયો કે સ્વામીએ રાતે મને કીધું કે ખડ ખાધું એ ખરું થયું, હાળો લ્યા. બા દીકરી કે હા બાપુ, આ શું છે, કે બાપુ દોરો, કોણ લાવ્યું, બાપુ હું લાવી, ક્યાંથી લાવ્યું, ગામલા કોળીએ કરી દીધા, મેં તમને ના પાડી હતી, કે શું કરું, તમને તાવ ઉતરતો નહોતો, પછી મારે ધીરજ ન રહી, એટલે આમલા પાસે મેં દોરો કરાવ્યો, એટલે જો તમને તાવ ઉતરી ગયો. દરબારે દોરો તોડીને ફેંકી દીધો અને તરત હામલાને બોલાવવા હુકમ છોડ્યો. જાય કે હમલા, હામલા ને બોલે મેર્યો આમાં હામલો, સમજ્યા? વાલોળ ભેગી ઈળ શેકાઈ ગયો. હામલો આવ્યો ધ્રુતો ધ્રુતો, તારી આ હામ હામલા બાપ. અને ભાઈ બાતો કે, એનો બાપ શું તેને દુઃખ થતું હોય એટલે, પણ તારે અમારા સ્વામિનારાયણમાં હાથ નાખવાનો. બગીચા ગામ મૂકીને બોલો, લ્યો બોલો કે બા બા શું કરે હવે. આમલાની આ દિશા થઈ ભાઈ. પણ વાલા ભક્તો, સુરવરેની નિષ્ઠા કેવી, હે ગજબ છે ભાઈ. આ કંઠી આપણે બંધાવીને ટીંગાડીને હાલ્યા એમ ન હોય, કંઠી બાંધી પછી બાંધીને એવો પાવર હોવો જોઈએ ભગવાન સ્વામિનારાયણનો. કંઠી બાંધનાર આપણા ગુરુનો, આપણી કંઠીનો, આપણી નિષ્ઠાનો, તો કામ થાય. હવે શ્લોકમાં તુલસી માલિકે ગલે, તુલસીની બેવડી કંઠી ગળામાં ધારવી એમ જે આવ્યું એના ઉપર હવે થોડુંક આપણે વિચારીશું. આ આજ્ઞાનો હેતુ શું છે કે ભાઈ તુલસીની કંઠી રાખવી? તો કે જેના કંઠમાં શરણાગતિની કંઠી હોય એવો ભક્ત ભગવાન અતિ વાલો લાગે છે. હો કેમ જે કંઠી પ્રભુ પ્રીતિ વધારનારી છે. પહેલી વાત, કંઠી ગળામાં રાખવી શું કામ? તો કે ભગવત પ્રીતિ વર્ધિની, કંઠીથી ભગવાનમાં પ્રેમ વધે છે. માટે કંઠી પહેરવી દરેક વૈષ્ણવએ. તો કે હારું કંઠી પહેરશું, પણ તુલસીની શું કામ? પ્રશ્ન બીજો છે. તો કે તુલસી સમર્પણનું પ્રતીક છે, માટે તુલસીની કંઠી ત્રાવરણિક માટે ઉત્તમ માનેલ છે. માત્ર અસત્શુદ્ર એ નહીં પહેરવાની. કોઈ પણ વસ્તુ પ્રભુને અર્પણ કરતી વખતે પ્રાય તુલસી પુત્ર મૂકવામાં આવે છે. આ જ ભાવના અનુસાર હવે આપણે પોતે જયારે ભગવાનને સમર્પણ થવું છે ત્યારે, હે નાથ આ દેહ ધન ધામાદિક હવે તમારું છે, મારું નથી, એમ પ્રભુને સમર્પિત બધું કર્યું એવી ભાવના સાથે તુલસી પત્રના સ્થાને તુલસીની કંઠી ગળામાં ધારણ કરવામાં આવે છે. પણ તે ન મળે તો શું કરવું? તુલસીની તો બધે મળે એવું ન બને. તો કે તો પછી ચંદનાદિક કાષ્ટની કંઠી વિકલ્પમાં પ્રસાદીની કરીને પહેરવી. અને અસત્શુદ્રો એ તુલસીની કંઠી પહેરવી નહીં, એમને તો ચંદનાદી કાષ્ટની કંઠી જ કાયમ પહેરવી, એવી વાત આગળ આવશે. હવે બીજો સવાલ ઉભો થયો કે બેવડી કંઠી શું કામ ભાઈ, એ ખરીની કેમ નહીં? આ ઉપર હરિકેશ્વર સ્વામી એવું કહે છે અમદાવાદ વાળા કે ઉદ્ધવ સંપ્રદાયમાં ઉપાસના તો એક ઈષ્ટ દેવની જ કરાય છે, દ્વિચરણની જ છે, છતાં બ્રહ્મરૂપ મુક્તનો ભગવાન પ્રત્યેનો એક્ય ભાવ સૂચવવા માટે બેવડી કંઠીનું વિધાન છે. આવી વાત કરી. અને અર્થ દીપિકામાં શતાનંદ સ્વામીએ તો એમ કહી દીધું કે ભલે ભાઈ બેવડી લખી પણ એક વડી હાલે. હા, પણ બેવડી એટલા માટે કે એક હેર હૂટી ગઈ હોય તો એક તો રે. વિમાનમાં બે એન્જિન હોય છે કે નહીં? એક બંધ પડી ગયું બીજું તો રે. હા જો, ક્યારેક અતિશય પ્રેમથી રાધિકાજી શ્રી કૃષ્ણના સ્વરૂપમાં લીન થઈ ગયા હોય છે કે નહીં? ત્યારે શ્રી કૃષ્ણને એકલા સમજવા, આવું 111 ના શ્લોકોમાં આગળ આવશે. આથી એ નક્કી થાય કે એક વળી કંઠી પહેરાય તેમાં કાંઈ દોષ નથી. કોણ? શતાનંદ સ્વામી કહે છે. બોલો, પણ આ બેવડીનો રિવાજ છે તો આપણે બેવડી પહેરી છીએ, બાકી એક વળી હોય તો મુજાવું નહીં. હા પહેરાય, સાંભળ્યું? પહેરાય પહેરાય. આપણે તો એક ઈષ્ટદેવને આશ્રિત છીએ, સર્વાપરી સ્વામી નારાયણ. અચ્છા, કંઠી ધારણ કરવી એટલે હું, હા કંઠી ધારણ કરવી એટલે ભગવાનની શરણાગતિ સ્વીકારવી. ભાઈ કેટલી વાર કહેવું, કંઠી આશ્રયનું પ્રતીક છે, તે શરણાગતિનું સતત અનુસંધાન અપાવે છે. કંઠમાં કંઠી ધારણ કરવી તે દરેક વૈષ્ણવ સંપ્રદાયની રીતિ છે, કાંઈ આપણા એકની નથી સ્વામિનારાયણની. તે માટે શતાનંદ સ્વામી આ શ્લોક બોલી કંઠી ધારણ કરવાનું સૂચવે છે. હવે શ્લોક આપણને આવડે નહીં તો મોઢે બોલવું. શ્લોક તો એવો છે, તુલસી કાષ્ટ સંભૂતે માલે વિષ્ણુ જનપ્રિય બિભર્મિ ત્વામહં કંઠે કુરુ મામ કૃષ્ણવલ્લભમ. આ મંત્ર છે કંઠી પહેરવાનો. તુલસી તોડવાનો મંત્ર આવે છે, એ બધા ઘણા મંત્રો હોય છે. અરે અમુક અમુક જગ્યાએ તો બાથરૂમ જવાનો મંત્ર, સંડા જવાનો મંત્ર, થૂકવાનો મંત્ર, બધા બહુ મંત્ર આવે. એટલે તમે જો એ બધું સ્વીકારો તો નકરું ગણગણ ગણગણ કરવું પડે બધી વસ્તુમાં. એટલે એવું બધું નહીં, આનો અર્થ એવો થાય છે કે તુલસીના કાષ્ટમાંથી ઉત્પન્ન થયેલી વિષ્ણુ જનપ્રિય માળા હું તને કંઠમાં ધારણ કરું છું, તું મને ભગવાનને વાલો બનાવ, આવો એનો અર્થ થાય. હવે આપણે તો સીધું એમ કહી દેવું, એ કંઠી માતા હું તમને ગળામાં પહેરું છું, તમે મને ભગવાનને વાલો બનાવજો, રાધે 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 શ્યામ સે મિલા દેવ. માટે આ મંત્ર બોલીને પોતાના સંપ્રદાય અનુસાર કંઠી ધારણ કરવી, એવું સ્વામી સતાનંદજીએ શિક્ષાપત્રીની ટીકામાં લખ્યું. આપણે સદગુરુ પાસેથી કંઠી પહેરીએ પછી તે કંઠી તૂટી જાય તો શું કરવું? અલે ભાઈ, ફરી વાર હારા દોરામાં એ બધા મણકા પહેરવીને પહેરી લેવી એમ, હાલે ને હાલે ખરેખરું દોડે. અથવા હવે માળા તૂટી ગઈ ને મણકા ખોવાઈ ગયા તો અલે ભલા માણા નવી લઈ લેવાની, પ્રસાદીની કરીને પહેરી લેવાની, હાલે ખરેખરું. પછી આગળ બીજી વિધિ વધારે કહેશું, આમાં તો બહુ લાંબી વિધિ છે. અમુક લોકો એમ કહે છે તુલસીની કંઠી ગ્રસ્તને પહેરાય જ નહીં, કેમ જે એમને ગ્રસ્તાશ્રમ ભોગવવાનો આ કંઠી પવિત્ર. એટલે કેટલી માથાકૂટ છે આમાં, તો આ કંઠી માટે મોટો સોપડો થાય એમ છે. હવે એ બધું આપણે કાંઈ કરવું નથી. પછી બહુ બાબતો છે. પછી વળી બધા કે ભલે ગ્રસ્ત પહેરતા હતા સમજ્યા, પણ હાજે હુવે તાર કાઢીને ખીટીએ ટીંગાડે, હવે નાઈન પહેરલે, વળી કોઈ એવું સમાધાન આપ્યું. એટલે બધી બહુ માથાકૂટને અંતે અમારા જેવા બધા એ ભેગા થઈ અને તમારું કલ્યાણ કરવા માટે એક વાતનો નિર્ણય લીધો કે ભાઈ ગ્રસ્ત જો ભગવાનની સંતની પ્રસાદીની કરીને કંઠી પહેરે તો કોઈ બાદ જ નહીં, એમ કરીને શીખો માં દીધો. હવે તમે તમારે ધુબા કાઢ્યો, હા હવે તો ન પહેરે એની કઠણાઈ, ગળા નથી પહેરતા. વિદેશમાં બૈરાઓ કંઠી નથી પહેરતા, એને એનું રૂપ એમાં બગડી જાય છે. બોલો, અહીંયા નો સારું લાગે લાકડું, એમ હોનું સારું લાગે, બોલો. એટલે એવા બધા ટીખળ હોય, ઘણા આદમી પહેરે નહીં. ભાઈ ભાઈ તું છે ભાઈ સત્સંગ, આ ત્રિભુવનભાઈ વ્યાસે શિક્ષાપત્રી ઉપર ટીકા લખી, એણે તેમ કીધું ઘર કોઈ સંપ્રદાય સ્થપાય ત્યારે તેના નિયમો અને આચાર વિચારનું બંધારણ અવશ્ય થાય જ. એવા બંધારણીય સંપ્રદાયના અનુયાયીઓની પીછાણ સમાજમાં વિશિષ્ટ પ્રકારે હોય છે, જેથી કયો માણસ કયા સંપ્રદાયને માને છે તેની ખરી ઓળખાણ પડે. એ જ રીતે સત્સંગી તરીકે આપણા સંપ્રદાયના સાંકેતિક દાર્શનિક ચિહ્નોમાં કંઠી અને તિલક મુખ્ય છે. આમ સીધા સંકેતમાં દેખાય એવા કંઠી અને તિલક, આ બંને ચિહ્નો જોઈને હર કોઈ જાણી શકે કે આ મનુષ્ય સત્સંગના અમુક પ્રકારના નિયમો પાળવા બંધાયેલ છે. કંઠી તિલક બાળે એટલે બધાને ખબર પડે કે આને આટલા નિયમ પાળવાના જ હોય, કેમ જે આ ભગત છે. વળી એ ચિહ્નો કાયમ હોવાથી પોતાને પણ પોતાના સત્સંગ સંબંધી નિયમોનું સતત સ્મરણ રહે. કંઠી તિલક પોતાને પાસે કાયમ હોય એટલે આપણને હંમેશા તે પોતામાંથી વ્યોજ છોડે, વાઇબ્રેશનો છોડે. એ તો હરિભગત છો, હરિભગત છો, એમ આપણને કાયમ તિલકને કંઠી ઉપદેશ દીધા કરે એટલે આપણે ઠેકાણે રહીએ. સમજાણું? આ બધા ફાયદાઓ છે. વળી કંઠી અને તિલક જાણલો ભગવાનની પ્રાપ્તિનું સૌભાગ્ય છે. આપણે સૌભાગ્યશાળી છીએ, ધણીવાળા છીએ પણ સાબિત થાય, જેમ બૈરા હેથો પૂરે ધણીવાળી હોય. જેમ કોઈ કન્યાના લગ્ન થાય ત્યારે તે સૌભાગ્યના ચિહ્ન રૂપે મંગળસૂત્ર પહેરે છે, તેમ જીવાત્માને ભગવાન સાથે સંબંધ થવાથી સૌભાગ્યના ચિહ્ન રૂપે બે હેરની કંઠી પહેરવી. હથ્થેવાળો હરિસંગાથે મેં કીધો રે ભૂમાનંદ કે જન્મ સફળ કરી લીધો રે એવા કેપમાં રહેવું. આ રીતે આત્માને પરમાત્માના અમર પ્રેમ સ્વરૂપે કંઠી પહેરવી જોઈએ. અને કંઠીધારી શરણાગત ભક્તની શ્રીહરિ બહુ જ રક્ષા કરે છે, કરે છે, કરે છે. સાંભળ્યો વાલો મારો, બહુ રક્ષા. વાલા ભક્તો, જો કંઠીના પ્રતાપથી યમદૂતોથી રક્ષા થઈ એ વાત કરું એક સરસ મજાની. ઉમરેઠના એક બ્રાહ્મણ અધિકારી હતા, મોટા માણસ, સત્સંગી થયેલા. પછી વડોદરામાં એને નોકરી મળી, મોટો અધિકાર મળેલો, ને વડોદરામાં રહેતા. વડોદરામાં શંકરાચાર્ય આવ્યા ને બધાને ભેગા કર્યા, ને બ્રાહ્મણો તો ખાસ એમાં માને, અને શંકરાચાર્ય ઉપદેશ કર્યો કે સ્વામિનારાયણની કંઠી પહેરવી નહીં, એ તો આમ છે ને તેમ છે ને પલાણું ઢીકણું. એટલે અધિકારીને વાત અડી ગઈ એટલે કંઠી તોડ નાખી. બોલો, હવે એના ઘરના એ ચુસ્ત સત્સંગી એ કંઠી પહેરતા, આ ભાઈએ કંઠી કાઢ નાખી એટલે ઘરે આવીને બાઈને દબાણ કર્યું, મેં કંઠી કાઢ નાખી તો કાઢ નાખ. ભાઈ કે પણ તમે કાઢી હું કામ કાઢી નાખી, એટલે કેમ? શંકરાચાર્ય આમ કીધું તેમ કીધું, તો પણ તમે એની વાત મૌકામ આવી ગયા, હું કંઠી ખોટી હતી, સ્વામિનારાયણ ભગવાને હું ખોટું કર્યું? બાઈ કે તમે ભલ કાઢ નાખી, હું કંઠી કાઢવાની નથી, મારું નહીં માન તો કે એ નહીં માનું, મને કાઢવી જ કાઢો, હું કંઠી નહીં કાઢું. અધિકારી સમજી ગયો, કાળા રોટલા હાથે કરવા પડશે, કંઠી એના ગળામાં સા પણ હુંડળે. બે માણસે સમાધાન રાખ્યું. બાઈ પાકી હરિભગતો, વાલા ભક્તો સમય પછી સમય જાય છે, ભાઈ કંઠી વિનાના, ભાઈ કંઠી વાળા, આમનામ સમય જતા એકવાર આ ભાઈ અધિકારી માંદો પીડ્યો અને અંતકાળ આંબી ગયો. અને એ વખતે બરોબર એમના પત્ની ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે વાડી મંદિરે ગયા હતા, વડોદરા મંદિર ખરું ને ત્યાં. અને આ ભાઈ ખરેખરા માંદા અને અંતકાળ આવી ગયો. તે અધિકારીને તેડવા માટે યમપુરીમાંથી યમરાજાના મોકલેલા બે યમદૂતો તત્કાળ ત્યાં પહોંચી ગયા અને મારવા જ માંડ્યા. એવો માર્યો અને ખાટલે જેઠો નાખ્યો, તે અધિકારીને મળમૂત્ર થઈ ગયા. હા, અને એવામાં બરોબર એની સ્ત્રી મંદિરે દર્શન કરીને ઘરમાં પગ મૂકે છે અને ઓલે ઓય ઓય કરે. અને એની સ્ત્રીએ આ જોયું અને સ્ત્રીએ હાંકલો કર્યો અને યમદૂત ઘરમાં જ બહાર નીકળી ગયો. ભાગો કે ઓલી ભક્તાણી આવી, આને તો તોડી નાખી. પણ ઓલી કંઠીવાળી આવી કે છે, ભાગીલા ભાગ કે છે, એ બોલો મરદને મારી મારીને તોડી નાખ્યો. અને બૈરાથી યમદૂત બીન ભાગ્યા ને ઘર બહાર નીકળી ગયા. કંઠીનો પ્રતાપ જોવો, માટે ભલા છે ને કોઈ કંઠી કાઢતા નહીં. સાંભળો છો, કંઠી કાઢશો તો યમદૂત હું કઢાવી નાખે છે, જોયું ને તમે? મજા આવી જાય એવી વાત. યમદૂત બહાર નીકળી ગયા પછી તે અધિકારીએ પોતાની સ્ત્રી પાસે કંઠી માંગી. ઓ તરત જ મને કંઠી પહેરાવી દે અત્યારે અત્યારે. પેલી બાઈ કે એમ ન હોય, નાઈ લો પેલા નાઈ લો. અરે ઓલે મારી નાખે તો હું ઉભી છું ને, અડી જોવે તમને, વાત કરો છો તે. ઉઠો ઉઠો, આપણે સાફ સફ થઈ જાવ પછી પહેરાય. પછી એની પત્નીએ પ્રેમથી કંઠી પહેરાવી. ભાઈ આવું થયું. અને જ્યારે અધિકારીએ કંઠી પહેરી, એ ઓલા યમદૂતે જોયું એટલે એકાબીજીને સામું જોઈને કે હાથમાં જ ગયો. હા લાલ હો, પછી યમદૂત વ્યા ગયા પાછા. પછી પોતાની સ્ત્રીને અધિકારીએ જે કહ્યું તે સાંભળ્યું છે? એને શું કીધું ખબર છે?
જો તમે થોડાક મોડા આવ્યા હો તો યમદૂત મારી મારી મારો જીવ લઈ જાત. જો તમે થોડાક મોડા આવ્યા હો તો તમે.
હા, પેલા શું કેતો ખબર છે? બે શની મણી કંઠીવાળી આટલો ડાયો થઈ ગયો, બોલો. માટે વાલા ભક્તો, જો ગૌરવ સાથે કંઠી ધારણ કરીએ તો એનો આવો પ્રતાપ છે. કંઠી પહેરેલા મનુષ્યને જોઈને યમદૂતો ભાગી જાય છે. કાળથી રક્ષા થાય છે માટે ભગવાનના આશરાનું બળ રાખી કંઠી કંઠમાં રાખવી. સહજાનંદ ચરિત્રમાં આત્માનંદ બ્રહ્મચારીએ એક પ્રસંગ લખ્યો છે કે એક પટેલને ચૂડેલ વળગી હતી. હા, હવે ભૂત પ્રેત વગેરેથી પણ રક્ષા થાય કંઠીથી. અને એ લોકો બહુ પાકા હોય, કંઠીનો જેને બરાબર મહિમા હોય, શરણાગતિનું જેને બળ હોય, એની કંઠી જ પાછી પ્રતાપશાળી હોય છે. બાકી તો છે ને, કંઠી પહેરી ન કરવાના ધંધા કરે પછી કંઠી રક્ષા ન કરે. થોડુંક ધ્યાન રાખવું. કંઠી પહેરી એટલે પછી ગમે એ ગોલમેલ કરવાની સ્વીટ નહીં મળી જતી. પટેલને ચૂડેલ વળગી, તેથી ચૂડેલ રાત્રિ આવીને પટેલને બહુ દુઃખ દીધી. પછી તે દુઃખની વાત એણે કોઈ સ્વામિનારાયણને સત્સંગીને કહી કે મરાઈ ગયો છો, આલી ચૂડેલ હેરાન કરે. ત્યારે સત્સંગી કે ચૂડેલ ચપટી વગાડતા જાય તો કેવી રીતે? અમારા સાધુ પાસેથી કંઠી પહેરો ભગત થાવ એમ. હા, એવો પ્રતાપ જોવો ને તમે, પછી કહેજો કંઠી પહેરી લ્યો તો ચૂડેલ તમારી પાસે નહીં આવે કે. સારું કે. આવું સત્સંગીનું વચન સાંભળીને પટેલ સંતો પાસેથી વર્તમાન દીક્ષા ધારી કંઠી પહેરીને સત્સંગી થયા. પછી એ જ રાત્રિએ ચૂડેલ પટેલના ઘરમાં આવી અને પટેલ પાસે જ્યાં જવા ગઈ ને ત્યાં ભાગી આગી જઈને ઉભી રહી અને પટેલ ની સામે જઈને કે ઓલો ઓલો ગળામાં પહેલો ઓલો તાતનો ઘાટ નાખ, હે ઓલો તાતનો ઘાટ આ કપાળમાં શું કર્યું છે ભૂસી નાખ. પટેલ કે એનું શું તમને તકલીફ પડી? અરે શું તકલીફ પડી, તારા ગળામાં રહેલા તાતણાથી હું બળું છું, તેથી તારી પાસે મારાથી અવાતું નથી. એટલે પટેલ કે વાહ સ્વામિનારાયણ ભગવાન, વાહ એના સાધુ, વાહ એની કંઠી, આહાહા. પટેલ કે રાડ્યું નાખ્યું એટલી નાખ, તું હવે મારી પાસે આવે નથી. અને બંદા કંઠી કાંઠે, કંઠી કાઢીને તને રાખે, ચૂડેલ હારી કે કંઠી હારી, તો પછી કંઠી પહેરવી. બહુ રાડ્યું નાખી હો ચૂડેલે, ઠાકી પછી વહી ગઈ. બીજે દી આવી, ફરીને એટલી એટલી રાડ્યું નાખી, ઠાકી. ત્રીજે દી આવી, બહુ રાડ્યું નાખી, ઠાકી. આઠ દી સુધી આવીને ચૂડેલે રાડ્યું નાખી, તાતોડ તોડ નાખ, તાતોડ તોડ નાખ, તોડે પટેલ તોડે. વાત કરો સાથે. અને ઓલો એ વડોદરાનો અધિકારી કંઠી તોડે હવે, તો એના ઘરના ની પહેરાવેલી કોઈ તોડે. પછી ચૂડેલ ઠાકીને ગઈ. આવો શ્રીજી મહારાજની કંઠીનો પ્રતાપ છે. પછી પટેલે શિર સાથે સત્સંગ કર્યો અને સેવા ભક્તિ કરીને અંત્ય અક્ષરધામને પણ પામ્યા. સંતો કહે છે જેના ડોકોમાં કંઠી તેની લખચોરાશી ગઈ વંઠી, જે થયો સ્વામિનારાયણનો શિષ એ તો આખી દુનિયાનો ઈશ. આવી જબરી વાતો છે. બોલો, આ શ્લોકની ત્રીજી આજ્ઞા લલાટ, હૃદય અને બંને ભુજા ઉપર તિલક ચાંદલો કરવાની છે. આ શ્લોકમાં ત્રણ આજ્ઞા હતી, હવે એ પાછલા બે શ્લોક સાથે જોડાયેલી છે, એને આવતી સભામાં આપણે સમજવા પ્રયાસ કરીશું. સમજાણું? એકવાર શ્લોકનું ગાન કરીએ.
કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે,
કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે,
તુલસી માની કે ગલે,
તુલસી માની કે ગલે,
ધાર્ય નિત્યં ચોર્ધ પુંડ્રમ,
ધાર્ય નિત્યં ચોર્ધ પુંડ્રમ,
લલાટા દો જાતિ ભી,
લલાટા દો જાતિ ભી,
ઓ લલાટા દો જાતિ ભી,
લલાટા દો જાતિ ભી.
સહજાનંદ સ્વામી મહારાજ.